सदानन्दां बोधि स्मितरुचिरपूरणेन्दुवदन प्रफुल्लां भोजन्म सदसदृशशोभाक्षियुगला कृपापरावारय श्रितसकलजीवातिसुखदो महाश्रेयोमूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमरमुदा धर्मनन्दनमहं विचिन्तये भवसंभवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो
वाला भक्तों, भाष्यकार कृत शिक्षापत्री परम हार्द विषय अपने विचारी रहा छे। शिक्षापत्री नो हार्द निवृत्ति धर्म यानी के भागवत धर्म पर छे अने भागवत धर्म अने भक्ति बे जुदा नथी। भक्ति नु प्रतिपादन शास्त्रों में खूब कर्यु छे। भागवत जी नु प्रमाण लीधो आपणे सवै पुंसाम परो धर्मो यतो भक्ति रथोक्षजे। हर एक मानसो नु परम धर्म परमात्माना स्वरूपमां प्रेम करवो એ છે દરેકનો ધર્મ છે। અને એ પ્રેમ પણ અહૈતુક નિષ્કામ ભાવે તો જ આત્મા સુખી થાય છે। ભગવાનમાં પ્રેમ કર્યા વિના આત્માને સુખ અને શાંતિ નથી મળતા નથી મળતા નથી મળતા। વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જન્યત યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ તદ અહૈતુકમ। આ ભાગવતજીના શ્લોકો છે। ભગવાનમાં જો આપણે પ્રેમ કરીએ તો તે પ્રેમના પ્રભાવે સહજતયા જગત પ્રતિ હૈયામાં અભાવ વર્તે છે, યાને કે રુચિ નાશ પામે, વાસના નાશ પામે છે, પ્રેમને કારણે વૈરાગ્ય થાય છે। જો ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાન સાથે વૃત્તિઓ જોડાયેલી રહે અને પરમાત્માનું ભજન થાય તો ભગવાનની પ્રસન્નતા થતા રાજી થયેલા ભગવાન ભક્તને પોતાના સ્વરૂપનું જ્ઞાન બક્ષે છે। એટલે ભગવાનમાં કરેલા પ્રેમ દ્વારા જ્ઞાન પણ ભક્તને ભગવાનની કૃપાથી મળે છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અંત્યના 34માં સ્પષ્ટ કરી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનમાં જો અતિ ગાઢ પ્રેમ થઈ જાય તો તે પ્રેમને યોગ્ય કરીને વૈરાગ અને વિવેક ભક્તમાં ન હોય તોય આવી જાય છે. સ્થૂળ દ્રષ્ટાંત આપ્યું, ભેંસને વિશે આસક્ત થયો હોય પાડો તો બીજો પાડો જો વચ્ચે આવે તો એને મારી નાખે છે. આવો જાડો દાખલો દીધો મહારાજે. એનો અર્થ એ છે કે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે બહુ ભાવ વર્તતો હોય, બહુ પ્રેમ વર્તતો હોય, બહુ હેત આસક્તિ વર્તતી હોય, અને એમાં જો જગતનો કોઈ પણ પદાર્થ, સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ, માન સન્માન આડું આવે તો આપણને એના ઉપર દાજ ચડી જાય. આ જ પ્રેમને કારણે પ્રગટ થયેલો વૈરાગ છે. જનયત આસુ વૈરાગ્યમ, તત્કાળ વૈરાગ ભેગું થાય છે. બીજો ભગવાન સ્વામિનારાયણે મહાન શબ્દ દીધો, પ્રેમમાંથી વિવેક ઉદય થાય છે. ભગવાન ગયા મૈયાજી, રતનજી, મૂળજી બ્રહ્મચારી, એ ક્યાં હતી ડાયા છે? પણ એને જો ભગવાનની ભક્તિ છે તો ભગવાનને રાજી કરતા આવડે છે, રાજી કરતા આવડે છે. હૈયામાં જો હેત હોય ને તો જ રાજીપો લેતા આવડે અને લઈ શકાય. પ્રેમી પ્રત્યે ભાવ ન હોય તો પ્રેમીનો રાજીપો કદી લઈ શકાય જ નહીં. હવે જો ભાવના ખરેખર હોય પરમાત્મા પ્રતિ, પ્રિયતમ પ્રતિ, તો સહજ એને ગમતું વર્તન આપણાથી થઈ જ જાય. એને ગમતું જ જીવાય, બોલાય, અને એને ન ગમતું હોય એવું ન કરી શકાય. આવી ગયો ને વિવેક? ભગવાનને જે ગમતું હોય એમ જે જીવવું એ જ વિવેકવાળું જીવન છે. અને આ દુનિયાના માણસોએ કદાચ કોઈને વિવેક તરીકે પ્રસ્થાપિત કર્યો હોય પણ પુરુષોત્તમ નારાયણને મનમાં એ વાત ન રૂચતી હોય તો એ વિવેક ન કહેવાય, એ અવિવેક કહેવાય. એટલે ભગવાનમાં જો ગાઢ પ્રેમ થાય તો ભગવાનનું ગમતું આપણાથી જીવાય, અને ભગવાનનું ગમતું જીવાય એનાથી તો વળી મોટો વિવેક કોઈ હશે? લ્યો, માટે ભગવાનમાં પ્રેમ જો થાય તો વૈરાગ અને વિવેક ઉદય થઈ આવે છે. ભગવાનમાં પ્રેમ થતા નિષ્કપટ સતત ભક્તિ થતા ભગવાનનું જ્ઞાન થઈ આવે છે. સવેદ ધાતુ પદવીમ પરસ્ય, આ શ્લોક એ કહે છે. વળી ભાગવતજી કહે છે, ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથાસુ યહ નોત્પાદયેત યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. અતિ અદ્ભુત શ્લોક છે. માણસ અનેકવિધ કર્મકાંડ, નીતિ નિયમ, ધર્મ મર્યાદામાં માને છે, ખૂબ સારી વાત છે, પરંતુ ઘણી વખત એમાં ઓવરફ્લો થઈ જતો હોય છે. આ બધું કરવાની પાછળ શું હેતુ હોય છે એની વિસ્મૃતિ હોય છે, અને કેવળ પરંપરાથી હાલ્યું આવતું હોય એને વળગી રહેવાય, કુળની મર્યાદાને બાજી પડાય. કંઈક એવા માણસોના ટોળામાં આવતા મનમાં એ રીતની જ ઘડ્યું પડી ગઈ હોવાથી માણસ એમ વર્ત્યા કરે. કદી એવું પણ બને માણસ પોતાના અહમને ખાતર, પણ એવી રીતે ધર્મ નિયમ નીતિ મત્તા બીજી ત્રીજી બાબતો ઘણી બિનજરૂરી ઢહેડ્યા કરતો હોય છે. ભાગવતકાર એને સામે એક સવાલ કરે છે, તમે જે કંઈ કરો છો એના દ્વારા ભગવાનમાં જો પ્રેમ ઉત્પન્ન ન થતો હોય તો એ બધી ક્રિયા વ્યર્થ છે. શ્રમ એવ હી કેવલમ, આવું લખ્યું છે. શ્રમ છે શ્રમ. ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ, માણસોએ પાળેલો ધર્મ, ભગવાનની કથા વાર્તા ભજન ભક્તિમાં ભગવાનની મૂર્તિમાં જો પ્રેમ ઉત્પન્ન ન કરે તો તે પાળેલો ધર્મ, પાળેલી મર્યાદા, પાળેલી જે કાંઈ પરંપરા, તે બધુંય શ્રમ છે શ્રમ. હવે ખ્યાલ આવી ગયો. ભગવાને શિક્ષાપત્રીમાં અનેક વિધ ધર્મ લખ્યા. એ ધર્મ જો ભગવાનમાં પ્રેમ ન કરાવે તો શ્રમ થઈ જાય. માટે શિક્ષાપત્રીનું હાર્દ ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન કરવા માટે જ છે. યાને કે પ્રીતિ ઉત્પન્ન કરવી એ જ છે. બરોબર, હાર્દ સમજી લેવું છે, ફગે નહીં એવું કે નહીં. નિવૃત્તિ ધર્મ ભાગવત ધર્મ અંગાંગી ભાવે ત્રણ પ્રકારનો ગણ્યો શાસ્ત્રકારોએ. પહેલું કર્મ, બીજું જ્ઞાન, ત્રીજું ઉપાસન એટલે કે ભક્તિ. હવે પ્રથમ કર્મ વિશે વિચારીએ. આપણે કોઈ ક્રિયા કર્યા વિના રહી શકતા નથી, કંઈક ને કંઈક કર્મ કર્યા વિના તો રહેવાતું નથી. એટલે આપણે બધાય કર્મના જ અધિકારી છીએ. કંઈક કર્મ કરો એટલે કર્મનો એ સ્વભાવ છે, ફળ ઉત્પન્ન કરે. ફળ ઉત્પન્ન થાય એટલે એને ભોગવ્યા વગર છૂટક્યો નહીં. શુભાશુભ કર્મના ભોગમાં જીવ જો પડ્યો રહે તો જીવનો મોક્ષ શક્ય નથી. કર્મને કેવી રીતે કરવા કે જે કર્મ નિષ્કર્મ જ્ઞાનરૂપ થઈ જાય, નિર્બીજ થઈ જાય, ઉગે નહીં, ભક્તિરૂપ થઈ જાય. કર્મ સ્વતંત્રપણે જો રહે અંગી તરીકે તો એ ખરેખર આ લોક પરલોકમાં એના ફળો આપણે ભોગવવા પડે. પણ કર્મ ભક્તિનું અંગ થઈ જાય અને ભક્તિ અંગી થઈ જાય તો પછી જીવનો મોક્ષ થાય છે. એટલા માટે કર્મ કેમ કરવા એ સમજી લેવું જોઈએ. કર્મ હંમેશા ભક્તિના અંગ તરીકે જ કરાય. ભક્તિને ગૌણ પાડીને કર્મ અંગી તરીકે કદી કરાય નહીં. ભગવાન અર્જુનને કહે છે, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મ ફલ હેતુર ભૂર્મા તે સંગોસ્ત્વ કર્મણી. ભગવાન કહે છે કે અર્જુન, તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં નહીં. માણસ જોજો, પરમાત્માની આ વાતને બહુધા માનવા તૈયાર નથી. આપણે બધાય છે ને કામ કરવું નથી અને પગાર જોઈએ એવા છીએ, સમજણ. પણ ભગવાન છે ને એ શું કહે છે કે તું પગાર હામું ધ્યાન રાખ, માં કામ કરવા માંડ, હું એવો ખોટો શેઠિયો નથી કે તારી પાસે ખોટું કામ કરાવી લઈશ, પણ તું પગારનું ધ્યાન ધરવા રહીશ ને તો કામ બગાડીશ. ઘણા જુઓ મજૂરોને ટેવ હોય, માથાકુટ ગ્રાસ કરે એમ ઘણા ભગત છે ને, ભગવાન અરે બાજ્યા કરે, હું પૂજા તમારી કરું પણ મને દેશો, હું મંદિર આવું પણ મારું ફેલ નહીં જાય ને. એટલે ફળ ઉપર ભગતને ધ્યાન બહુ રહે છે. ફળ આપવાનું કામ ભગવાનને કરવાનું છે, અને ભગવાનને રાજી કરવા માટે કર્મ આપણે કરવાના છે. આપણે કરવાની વાત ઉપર આપણે બહુ ધ્યાન દેવું જોઈએ, પરમેશ્વરને કરવાની વાત ઉપર આપણે ડખો ન કરાય. ભગવાન તો કરવાના જ છે, ચિંતા કર્યા જેવો વિષય ન હોવા છતાં માણસ વધારે ચિંતા કર્યા કરે છે. એક સૂક્ષ્મ વિષય લઈ લો, સત્સંગમાં ઘણા એનો આ પ્રશ્ન કાયમ હોય છે કે મારી વાસના નથી બળતી, મારી વાસના સ્વભાવ નથી ટળતા. અને ખરેખર વાસનાને સ્વભાવ ટળી જવા જોઈએ એવું હું તમે બધા સમજીએ છીએ. નથી ટળતા, સાચી નથી ટળતા, એમાં ઘણાક માણસો પોતાનો વાંક કાઢવા કરતાય ભગવાન મારી હામું નથી જોતા, મારો સ્વભાવ મારી વાસના નથી ટાળતા, એમ કહીને ભગવાનની પાસે રોવા માંડે કે ભગવાન તમે મારું કાંઈ કરતા નહીં, આટલા વર્ષથી હું ભગત, મેં આ તપ કર્યું, આ વ્રત કર્યું, આમ કર્યું, હજી તમે મારી વાસના નથી ટાળતા. અને ત્યારે ભગવાન એમ કે કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. પ્રથમના 70મા વચનામૃતમાં ખબર છે કે આનો ધણી શું નહીં જાણે, કે આની આગળ આવા કડવા માણસ આવ્યા હતા તેમ જીતા એવા નહોતા, અને ઓલાની આગળ તો વાણિયા બ્રાહ્મણ જેવા આવ્યા હતા પોચા પોચા, તે જીતી ગયો. એમ બે ધણીની નજરમાં હોય, સ્પષ્ટપણે એ વાત ચોખ્ખી સમજી લો, આપણે જેટલું કાંઈ કરીએ છીએ એનું ફળ ભગવાન દેવાના છે, દેવાના છે, દેવાના છે. ફળ બાબતે ભગવાનની સાથે ડખો કર્યા વગર ભગવાનની આજ્ઞાને માંડો પાળવા, માંડો ભજન કરવા, માંડો જપ કરવા, માંડો પાઠ કરવા, માંડો દંડવટ કરવા, માંડો ધ્યાન ધરવા, ભગવાને કહ્યું એમ માંડો કરવા, પણ આપણે પૂરું કરતા નથી. બે હાથ કૂવો ખોદીને કે પાણી નીકળ્યું નહીં, હે ભગવાન તમે કઈ ધ્યાન આપ્યું નહીં. ભગવાનને ખબર હોય કે તું જે મારી પાસે માંગેશ એ વસ્તુ તું આટલું કર ત્યારે પ્રાપ્ત થાય, તારી અધૂરી શરણાગતિ, તારો અધૂરો પ્રયાસ, તારો અધૂરો પ્રેમ ને વિશ્વાસ, તારી અધૂરી શ્રદ્ધા, અને તું પાછો વાંક મારો કાઢ કે મારું કેમ ટાળતા નથી. આપણી ફરજ ઉપર, આપણા કર્તવ્ય ઉપર આપણે વધારે ધ્યાન આપીને કરવું જોઈએ, ભગવાન સાથે ધોખો ન કરાય. એ વાત પણ આમાંથી સમજવા જેવી પ્રાસંગિક કરી. ભગવાન કહે છે કર્મમાં તારો અધિકાર છે, તું ફળ ઉપર ધ્યાન દેશ નહીં. માં કર્મફળ હેતુર ભૂરમાં, તું કર્મફળનો હેતુ થામા, એ કરતા થઈશ નહીં, કર્મફળની આશા રાખીશ નહીં, કેવળ મારી પ્રસન્નતાને માટે, મને રાજી કરવા માટે તું મારી આજ્ઞા પાળવા માંડે. સરસ વાત છે. આપણે વિચારો જોઈએ, આપણે ખરેખર ભગવાનને જ રાજી કરવા માટે ફળની કોઈ આકાંક્ષા રાખ્યા વગર કર્મ કરીએ છીએ? વાતો કરીએ એવી, આપણા માટે હેલા મહેલો શબ્દ જાણો, સત્સંગમાં શીખેલો. આ બધું ભગવાનના રજીપા માટે હો. ભગવાન દાંત કાઢે કે તારે પેટમાં હું છે એની મને ખબર છે, મને રાજી કરવાની તો વાત માત્ર છે, બાકી તું જે કરેશ ને એની પાછળ તારા મનમાં શું મેળવવાની ભાવના છે એને હું અંતર્યામી હોવાથી જાણું છું, સમાજ જાણતો નથી, એટલે તું એને ઉલ્લુ બનાવી શકીશ, મને નહીં. શું અદભુત આપણા ભારતીય શાસ્ત્રનું જ્ઞાન છે. મા કર્મ ફલ હેતુર ભૂ, છોડી દે કે તું કર્મનો સંગ છોડી દે, કર્મ નહીં, કર્મની આસક્તિ, કર્મથી મળતા ફળની આસક્તિ છોડી. યદ કરોશી યદ અશ્નાશી યદ જુહોશી દદાશી યત યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. ભગવાન કહે છે કે તું જે કાંઈ કરેશ, જે કાંઈ યજ્ઞ દાન વ્રત તપ બધું મને દઈ દે, એનું સમસ્ત ફળ તું મને દઈ દે. તું ફળ ને બાજમાં મદર્પણમ, એટલે આપણે ઓલો શ્લોક બોલીશ ખબર છે, કાય ને વાચા મન સેન્દ્રિય રવા, હે ભગવાન હું કાંઈ મન કર્મ વચ્ચે જે કંઈ કરું છું તમને અર્પણ. હવે આવી રીતે આપણા દ્વારા ધર્મની મર્યાદા, શાસ્ત્રની મર્યાદામાં રહીને કરાતા જે કર્મો છે, તે કર્મ એ ભક્તિનું અંગ છે, એટલે નિવૃત્તિ ધર્મનું એક અંગ થયું. હવે એવી રીતે જ્ઞાન, હવે જ્ઞાનની બાબતમાં શિક્ષાપત્રીમાં લખ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણશ સર્વદા. હવે પોતાના આત્માને ત્રણ દેહ ત્રણે અવસ્થા એનાથી વિલક્ષણ માનવો, આ જ્ઞાન થયું. એમ પોતાના આત્માને સમજીને અને પછી ભગવાનની સર્વકાળ ભક્તિ કરવી. જો આત્માને બ્રહ્મરૂપ માનીને પછી ભક્તિ કરવી, એટલે જ્ઞાનને ભક્તિનું અંગ બનાવી દીધું. કર્મ કરીને ભગવાનને અર્પણ કરવા એમ કહીને કર્મ અને ભક્તિનું અંગ બનાવી દીધું. જો કર્મ અને જ્ઞાન ભક્તિના અંગ ન બને તો એકે આત્માને આત્યંતિક કલ્યાણ કરનારા થતા નથી. ભગવાને પંચાળાના ત્રીજા વચનાવર્તમાં કહ્યું, ભગવાન કહે છે ક્ષેત્રમાં વળગેલી ક્ષેત્રજ્ઞની તમામ વૃત્તિઓ ક્ષેત્રથી નોખી પડી અને સત્તારૂપ થયેલો એવો આત્મા, તે દ્વારા ભગવાનને વિશે પ્રીતિ કરવી એ અમને બહુ ગમે છે. એમ સત્તા માત્ર રહીને ભગવાનમાં પ્રીતિ કરવાની વાત ભગવાને સિદ્ધાંત રૂપે કહી, એ પણ જ્ઞાન માર્ગ છે અને એ ભક્તિના અંગરૂપ છે. લોયાના સાતમા વચનાવતમાં ભગવાને એમ કહ્યું કે બ્રહ્મરૂપ થયા પછી જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે, અને એના ઉપર ભગવાને ગીતાનો શ્લોક ટાંક્યો કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમસર્વેશુ ભૂતેશુ મદભક્તિમ લભતે પરામ. બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન છે આત્મા જેનો, એ કંઈક મળે તો આનંદ પામતો નથી, કંઈક જાય તો દુઃખ લગાડતો નથી, અને સર્વ કોઈ ભૂત પ્રાણી માત્રને વિશે સંભાવનાવાળો છે, એવો જે છે તે મારી પરાભક્તિને પામે છે, પરાભક્તિનો પાત્ર અધિકારી એ બને છે. એટલા માટે બ્રહ્મરૂપ થયેલો પણ જો ભક્તિ ન કરે તો એટલું એને વિશે અધૂરું જાણવું. હવે વાત આવી ભક્તિની, ભગવાનની ભક્તિ ઉપાસના કરવી. અને શિક્ષાપત્રીમાં ભગવાને એના ઉપર અતિ વજન આપ્યું છે. તસેવ સર્વથા ભક્તિ કર્તવ્ય મનુજેર ભુવિ નિશ્રેષ કરમ કિંચિત તતો અન્યત નેતિ દૃશ્યતા. પૃથ્વી પર રહેલા તમામ મનુષ્ય ભગવાનની ભક્તિ કરવી, એનાથી સુખકારક બીજું કોઈ પણ સાધન છે નહીં. હવે ભક્તિ કરવી તો એમ કહેવાય છે કે બસ ભગવાનને જ ભોગ્ય, ભોગોપકરણ અને ભોગસ્થાન માની લેવા. પ્રથમ ભગવાન ભોગ્ય. હવે ભોગ્ય તો સુખ દુઃખ બે છે, તો સુખ અથવા તો દુઃખ જે હોય તે અમારે તમે જ છો હે ભગવાન, એમ સ્વીકારી લેવું. અથવા તો ભોગ્ય તરીકે અન્નપાનાદિ અથવા ભોગોપકરણ પુષ્પચંદનાદિ તે ભગવાનને અર્થે જ સ્વીકારવું, અને ભોગસ્થાન ગૃહ બગીચા આદિ સર્વે ભગવાનનું જ કરી રાખવું, એમ સર્વ રીતે ભગવાનમય થવું. એક બીજો સુંદર અર્થ છે, ઉપાય અને ઉપેય તરીકે, પ્રાપ્ય અને પ્રાપક તરીકે ભગવાનને લઈ લેવા, સાધ્ય અને સાધન તરીકે. હે ભગવાન, તમારું જ મારે કામ છે અને તમારા દ્વારા જ મારે તમને મળવાનું છે, બીજું કોઈ સાધન નહીં. મારા સાધ્ય પણ તમે અને મારું સાધન પણ તમે. આમ જે ભગવાનની ઉપર પડવું પૂરેપૂરું એને શરણાગતિ કહો, ભક્તિ કહો. આવી જે ભક્તિ છે એ ખરેખર મહાન ભક્તિ છે, અને એવી અનન્ય ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈને દર્શન આપે છે. એ પણ ગીતામાં કહ્યું, ભક્ત્યાત્મનન્યા શક્ય અહમ એવમ વિધો અર્જુન, જ્ઞાતું દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપઃ. કે છે, એવી અનન્ય ભક્તિ દ્વારા જ હું આવી રીતે દર્શન આપું છું, મારા દર્શન એવી ભક્તિથી જ થાય છે, હું આવી રીતે એવી ભક્તિથી જ તમને જણાવું છું, અને એવી ભક્તિ દ્વારા જ મારામાં આત્માનો પ્રવેશ થાય છે. માટે હે અર્જુન, મન મનાભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કુરુ મામેવેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયો સિમે. માટે મારામાં મન રાખનારો થા, મારામાં મન રાખનારો થા. અખંડ વૃત્તિની વાત છે આ, જે ભગવાન સ્વામિનારાયણે બહુ બહુ વચનામૃતો દ્વારા પ્રતિપાદિત કરી છે. મદ ભક્તો મારામાં પ્રેમ વાળો થા, મદ યાજી બસ મને જ યજન કર, મને જ નમસ્કાર કર, તો ખરેખર તું મને જ પામીશ, એ હું સત્ય કહું છું, કેમ જે તું મને બહુ પ્રિય છો. આવી રીતે ભક્તિ માર્ગનું પ્રતિપાદન કર્યું. હવે કર્મ જ્ઞાન અને ભક્તિ, કર્મ જ્ઞાન અને ભક્તિ આ ત્રણ શબ્દો છે. જ્યારે માણસ કર્મ કરે ત્યારે તે કર્મ અકર્તાપણે કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરે, એટલે કર્મ ભગવાનની ભક્તિ ઉત્પન્ન કરીને સ્વયં ક્ષીણ થઈને નીકળી જાય અને ભક્તિ જીવને પ્રાપ્ત થાય છે. પછી જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી હું બ્રહ્મ છું એમ માનીને પછી ભગવાનના સ્વરૂપને વિશે પ્રેમ કરે, એટલે જ્ઞાન ક્ષીણ થઈ અને નીકળી જાય. અને ભક્તિ અંગી થતા તે ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. એક વાત ઉપર થોડોક ધ્યાન દેજો, કેવળ કર્મથી કે કેવળ જ્ઞાનથી ભગવાન મળતા નથી. ભગવાન તો કેવળ ભક્તિથી જ મળે છે, ભક્તિ દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. ભક્તિને જ સીધો ભગવાન સાથે સંબંધ છે, અન્ય જ્ઞાન વૈરાગ્ય ધર્માદિકને નહીં. એ તો જ્યારે ભક્તિમાં જોડાય ત્યારે અંગ થઈને કલ્યાણકારી થાય છે, કારણ એ છે કે ભક્તિ છે ને એ અંગી છે. આ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જીવાત્માઓના આત્યંતિક મોક્ષરૂપ ભગવદ્ પ્રાપ્તિ જ મુખ્ય ઈચ્છી હોવાથી ભક્તિને જ શિક્ષાપત્રીના હાર્દ તરીકે વર્ણવી છે. હવે તમે એ સમજી શકો છો કે મોક્ષને કોણ ઈચ્છે, મુમુક્ષુ, અને શિક્ષાપત્રી કોને માટે લખી છે, મોક્ષ માટે. એટલે કોને લખી છે, મુમુક્ષુને. મુમુક્ષુને જ અધિકારી બનાવીને શિક્ષાપત્રી લખી છે, બીજા કોઈને અધિકારી બનાવીને શિક્ષાપત્રી લખી નથી. આ શ્રીજી મહારાજના હૃદયનો અભિપ્રાય છે. આ પછી આપણે ગમે તે રીતે વાત કરીએ લોકોને સારું લગાડવા, એ વાંધો નથી. વ્યવહાર થયો, શિષ્ટાચાર થયો, પરંતુ મૂળ ઉદ્દેશ જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરવાનો સ્વામિનારાયણ ભગવાનનો હતો, અને આત્યંતિક આત્માઓનું કલ્યાણ થાય એને માટે જ શિક્ષાપત્રી લખી છે. અને આત્યંતિક કલ્યાણના ચાહકો જે મુમુક્ષુઓ છે, તે મુમુક્ષુઓને ઉદ્દેશીને જ શિક્ષાપત્રી લખી છે. માટે આ શિક્ષાપત્રીના અધિકારી મુમુક્ષુઓ છે, અને એ મુમુક્ષુઓને ઉદ્દેશીને ભગવાને શિક્ષાપત્રી લખી છે. એટલે સમગ્ર શિક્ષાપત્રી ગ્રંથનું હાર્દ એ નિવૃત્તિ પર છે, ભાગવત ધર્મ છે, અને એ મુમુક્ષુઓનો ધર્મ છે. હવે બીજા જે ગ્રંથો લખાણ્યા છે, મનુસ્મૃતિ આદિ આદિ ગ્રંથો, એ કેવળ મુમુક્ષુને ઉદ્દેશીને લખાયેલા હોતા નથી. અન્ય ગ્રંથો છે ને, એ માત્ર મુમુક્ષુને ઉદ્દેશીને નથી લખ્યા. મનુસ્મૃતિ વગેરે ઘણા ગ્રંથો છે, એમાં ઘડીક વાત આ આવે, થોડીક વાત આ આવે, ઘડીક બીજું પ્રકરણ આવે, ઘડીક બીજું આવે, એમાં કેટલાય કર્મકાંડ આવે, આ લોકમાં સુખી થવાય એટલા બીજા ત્રીજા ઘણા એમાં પ્રકારો આવે, પણ ભગવાન સ્વામિનારાયણે એવું કાંઈ લખ્યું નથી. આ કદાચ દેવ સંબંધી મનુષ્ય સંબંધી કોઈ આપતા આવી જાય તો હનુમાનજીનો મંત્ર જપ કરવાનું લખ્યું. એ શું કરવા, કે ભક્તિમાં ભંગ ન થાય, ભક્તિનું ખંડન ન થાય. ઉપાય પણ એવો બતાવ્યો કે એનાથી ભક્તિની પુષ્ટિ થાય. ભલે આવેલી વિપત્તિ ટાળવી હોય તોય પણ એવી કોઈ અન્ય વાતને અવલંબીને ભક્તિમાં વિઘ્ન થાય એવું પોતાના આશ્રિતને ન થાય, એટલે હનુમાનજીના મંત્ર વગેરેની છૂટ આપી. એટલા માટે આ શિક્ષાપત્રીનું હાર્દ એ પરમેશ્વરમાં ગાઢ પ્રીતિ કરવી એ છે, અને ભગવાન પણ એનાથી જ પ્રસન્ન થાય છે, એનાથી જ મળે છે, એનાથી જ આત્યંતિક મોક્ષ ભગવત પ્રાપ્તિ થાય છે. વળી શાસ્ત્રમાં લખ્યું છે ગીતામાં, નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચેજ્જયા શક્યમ એવમ વિધો દ્રષ્ટુમ દૃષ્ટવાનસી મામ યથા. હે અર્જુન, હું વેદથી, તપથી, જ્ઞાનથી, યજ્ઞથી કોઈ પણ પ્રકારે આવી રીતે દેખાતો નથી જેમ તું જોઈ રહ્યો છો, અને આ હું કેવળ અનન્ય ભક્તિ થકી જ આવી રીતે પમાવું છું, મળું છું. વિદ્યાદિભીર ગુણે નુરામ સાધિતેરપી કિમ ફલમ. જો માણસમાં ભક્તિ ન હોય તો વિદ્યાદિ વગેરે ગુણો ઘણા એણે ઘણી મહેનતે કરીને મેળવા હોય તો એનું હું ફૂલ. અદ્યંતે નિયતિ આમ્યય હિ દૂતેર ભક્તિમ વિના હરે હે. જો પરમાત્માની ભક્તિ ન હોય તો એ ગમે એટલા ગુણો હોય તો શું યમદૂતો એને ઉપાડી જાય છે. અવૈષ્ણવશ્ય તું ગુણા સુતાદ્યા વિમલા આપી ન શોભંતે યથા રાજન ભૂષણાન્ય અધવ સ્ત્રીય. જેમ વિધવા સ્ત્રીઓને અલંકારો શોભતા નથી, એમ અવૈષ્ણવ કોઈ હોય ભક્તિ વિનાનો હોય તો એમાં વેદ ભણવો વગેરે ઘણા ઘણા ગુણો હોય તો એ પણ એક એક ગુણો શોભતા નથી. હવે એક બીજી વાત સમજી લઈએ, ભક્તિ અંગી છે, ધર્મ જ્ઞાન વૈરાગ અંગ છે. થોડુંક ધ્યાન દેજો, ઊંઘ આવે એવું છે આ બધું, પણ મજા આવે છે. ખરેખરા ખપવાળા હોય એ જ લગ્ન ગાળામાં કથા સાંભળવા આવ્યા હોય. એટલે બીજી ત્રીજી વાત કોઈ હું લાવતો નથી, સમજવા જેવી વાત જ આપણે સમજવી છે. હવે અંગીની સિદ્ધિ અંગ વિના ન થાય, ખ્યાલ આવ્યો? અંગીની સિદ્ધિ અંગ વિના થતી નથી. સારું. અને જે અંગીને પુષ્ટ કરે એને અંગ કહેવાય. જો અંગીને પુષ્ટ ન કરે તો તે અંગ ન કહેવાય. હવે સમજો કે શિક્ષાપત્રીમાં નાની મોટી પરમાત્માની જે કોઈ આજ્ઞાઓ છે, ગ્રસ્થને ત્યાગીને બધાને, હવે એ બધી આજ્ઞાઓ છે એનું પાલન આપણે કરવાનું છે. એ પાલન દ્વારા આપણને પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થવાની છે. પાલન દ્વારા આ બધા ધર્મો પાળવાથી ભગવાનમાં પ્રેમ થાય છે. હવે આ બધું પાળવાથી જો ભગવાનમાં પ્રેમ ન થાય તો આપણે હમણે સાંભળ્યું એમ પાળ્યું બધું નિરર્થક થઈ જાય છે. કેતા અંગરૂપ આ ધર્મ છે એનાથી અંગી જે ભક્તિ તે જો સિદ્ધ ન થાય તો એ પાળેલો ધર્મ વ્યર્થ થઈ જાય છે, કેવળ વ્યર્થ થઈ જાય છે. આ વાતને બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે જુઓ કે જે મુમુક્ષુ ન હોય એ કદાચ શિક્ષાપત્રી પાળે, મુમુક્ષુ જ નથી એટલે એને મોક્ષની ઈચ્છા નથી. મોક્ષની ઈચ્છા નહીં હોવાથી એને ભગવાનની ભક્તિની કોઈ જરૂર નથી. અને એ માણસ શિક્ષાપત્રી પાળે તો એનું જે શિક્ષાપત્રી પાલનરૂપ કર્મ, એ ભક્તિરૂપી અંગી જે છે એને પુષ્ટ કરતું નથી. એ સ્વયં કર્મ અંગી થઈ ગયું. અને એટલા માટે એને મોક્ષ મળતો નથી. કેમ? તો કે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પ્રીત્યેવ, આ શિક્ષાપત્રીને તમારે પ્રીતિથી જ પાળવી, પ્રીતિ માટે જ પાળવી, ભગવાનની પ્રસન્નતા માટે જ પાળવી. બીજા કોઈ ફળની આશા રાખીને શિક્ષાપત્રી પાળશો નહીં. જો પ્રીત્યા, ભગવાનની પ્રીતિ માટે જ તમે શિક્ષાપત્રી પાળો તો જ તમે સાચા ભક્તને મુમુક્ષુ છો, અને તો જ તમારી પાળેલી શિક્ષાપત્રી તે ભક્તિના અંગરૂપ થશે અને તમને મારી પ્રસન્નતા અને મારા સ્વરૂપનો સાક્ષાત અનુભવ થશે. પ્રીત્યેવ, પ્રેમથી જ પાળવું એમ શિક્ષાપત્રીમાં લખ્યું છે. એનાથી સ્પષ્ટ થાય છે કે શિક્ષાપત્રી કેવળ પોતાના આશ્રિત ભક્ત મુમુક્ષુઓ માટે જ લખી છે, બીજા માટે નહીં. કારણ કે બીજા તો કોક ફળની આશાએ શિક્ષાપત્રી પાળશે, પણ એ કેવળ ભગવાનને રાજી કરવા માટે શિક્ષાપત્રી પાળનારા હોતા નથી. કારણ કે એ ભક્ત નથી, મુમુક્ષુ નથી, એને ભગવાનને કાંઈ સંબંધ નથી. કદાચ શિક્ષાપત્રીનું કોઈ વાક્ય સારું લાગે તો એ પાળે ખરો, પણ ભગવાનને રાજી કરવા એ ન પાળે, માટે એને ભગવાન મળે નહીં. એટલે શિક્ષાપત્રી કેવળ ભગવાનને રાજી કરવા માટે જ જો પાળે તો આ શિક્ષાપત્રી રૂપ જે ધર્મ છે તે ભક્તિનો અંગ થાય અને તે ધર્મ દ્વારા આત્માને ભગવત પ્રસન્નતા મળે અને એનાથી એનો મોક્ષ થાય. હવે તમે સમજી શકો છો કે જે સકામ લોકો છે, જે ભગવાનને પ્રસન્ન કરવાની હૃદયમાં ઈચ્છા નહીં રાખીને આલોક પરલોકના સુખો મેળવવા માટે, પોતે આલોક પરલોકમાં સુખી થવા માટે જે કાંઈ પાળતા હોય, યજ્ઞ યાગાદી વ્રત દોડા દોડ માળા ધ્યાન ભક્તિ જે કરતા હોય, તે સકામ ભક્તો એ મુમુક્ષુ નથી. અને મુમુક્ષુ નહીં હોવાથી ભગવાન સ્વામિનારાયણે એને ઉદ્દેશીને શિક્ષાપત્રી લખી પણ નથી. કારણ કે શિક્ષાપત્રી લખી ત્યારે એને કોને ઉદ્દેશીને લખી છે એ પ્રારંભમાં લખ્યું છે. પ્રારંભમાં બંને આચાર્યો અને પછી ગૃહસ્થ સધવા વિધવા અને મુક્તાનંદ વગેરે સાધુઓ, તમારા પ્રત્યે હું આ શિક્ષાપત્રી લખું છું. એટલે આ બધા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા અને મુમુક્ષુ હતા અને ભગવાનની પ્રસન્નતા માટે જીવતા હતા, અને એને ઉદ્દેશીને લખેલી આ શિક્ષાપત્રી તે કેવળ મુમુક્ષુને ઉપદેશીને લખેલી જ છે અને આત્યંતિક મોક્ષને માટે લખેલી છે. આમ આ શિક્ષાપત્રીનું હાર્દ કેવળ નિવૃત્તિને ભાગવત ધર્મ પર આત્યંતિક મોક્ષ આપનારો એવો જે ભક્તિનો માર્ગ એને પમાડવા માટે લખી છે એવું સ્પષ્ટ થઈ ગયું. હવે શિક્ષાપત્રીના વિષયો સમજી લઈએ. કોઈ પણ ગ્રંથ હોય એને વિષયો હોય તો આ શિક્ષાપત્રીમાં વિષયો કેટલા છે? ડાયા મોટા વિદ્વાન સાધુએ શિક્ષાપત્રીના મુખ્ય ચાર વિષયો માન્યા છે. પહેલો મુખ્ય વિષય માન્યો છે મોક્ષ. શિક્ષાપત્રીનો મેન વિષય છે આત્માઓનો આત્યંતિક મોક્ષ. મોક્ષ કોને કહેવાય? પરમાત્માનો અપરોક્ષ અનુભવ, સાક્ષાત ભગવત પ્રાપ્તિ, એને કહેવાય મોક્ષ. શિક્ષાપત્રીનો મુખ્ય વિષય છે ભગવાનને પામી જવું, મોક્ષ. હવે સમજો બીજો વિષય, તે મોક્ષનું સાધન ભક્તિ છે. આ બીજો વિષય છે. મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહ એ ભક્તિનું લક્ષણ છે. ધ્યાન ઉપાસના શબ્દ એને માટે વપરાય અને ધ્યાન ઉપાસના શબ્દ વાચ્ય જે ભક્તિ અને તે ભક્તિ આપન્ન જ્ઞાન, ભક્તિરૂપ જે જ્ઞાન, તે આ મોક્ષનું સાધન છે. આ બીજો વિષય છે. હવે ત્રીજો, ભક્તિમાં પ્રતિકૂળનો પરિત્યાગ કરવો. ત્રીજો વિષય, ભક્તિમાં અનુકૂળનો અંગીકાર કરવો. ચાર વિષય થયા. યાદ રહ્યા? મોક્ષ, મોક્ષનું સાધન ભક્તિ, ભક્તિમાં નડતરનો ત્યાગ, ભક્તિમાં પોષકનું ગ્રહણ. આ શિક્ષાપત્રીના આ ચાર વિષય છે. પાંચમું એ ગણી શકાય કે તે ચારેયના સ્વરૂપ બોધક, શાસ્ત્રમાં જે કાંઈ લખ્યું હોય, ચારેયના સ્વરૂપને જણાવનારું જે કાંઈ હોય સાહિત્ય શિક્ષાપત્રીમાં, તે પાંચમો વિષય કહેવાય. પણ મુખ્ય આ ચાર વિષય છે. એમાં ભક્તિમાં અનુકૂળ જે હોય એનો અંગીકાર કરવો, ભગવાનનો મહિમા અને ભગવાનના મહિમાને અર્થે જે સત્સંગ કરવો, કાર્ય સંગોન વહમ સતામ, પૂજાપાઠ વગેરે જે નવધા ભક્તિ કરવી, આ બધું જ ભગવાનમાં પ્રીતિ પોષક છે. માટે તે ભક્તિને અનુકૂળ છે એ ગ્રહણ કરવું. વળી ભક્તિમાં જે પ્રતિકૂળ છે એ શું છે? ભક્તિ એટલે ભગવાનમાં રાગ. હવે ભગવાનમાં આપણે રાગ કરવો હોય તો જગતમાં જે રાગ છે એ ખરેખરો નડે. કારણ કે રાગ બે જગ્યાએ થાય નહીં, સ્ત્રીમાં હેત રાખવું અને ભગવાનમાં હેત રાખવું એ બે શક્ય બને નહીં. ધનમાં હેત રાખવું અને ભગવાનમાં હેત રાખવું એ શક્ય નથી. હા, કદી સંસારમાં એવું શક્ય બને, પત્નીમાં હેત રાખવું અને પુત્રમાં હેત રાખવું અને પૈસામાં હેત રાખવું, આ બધા એમાં હેત રાખી શકાય છે. તેણે એમાં રાખી શકાય, કોઈમાં 25%, કોઈમાં 35%, કોઈમાં 40%. પણ આ માર્ગમાં ભગવાનમાં હેત રાખવું હોય એણે બીજે ક્યાંય પણ એક રતિ હેત રખાય નહીં, અને જો રહ્યું તો એટલું ભગવાનમાં હેત ઓછું કહેવાય. આ વાત આમ જ છે. કોઈ કાળે આમાં ફેરફાર થાય નહીં. વર્ષો પહેલાં આમ જ હતી, હાલ પણ આમ જ છે, યુગો જશે તો પણ ભક્તિની વ્યાખ્યા આમ જ રહેશે. હવે ભગવાનમાં જે હેત છે એ હેત એ જ ભક્તિ છે, અને એ ભક્તિમાં નડતર જગતની આસક્તિ છે. ભગવાન સિવાયની જે વસ્તુ છે એ બધું માયામય જગત છે, અને એમાં રંચ માત્ર એ રાગ છે એ ભક્તિને પ્રતિકૂળ છે, ભક્તિમાં નડતર રૂપ છે. એટલે એના માટે વૈરાગ્ય બહુ જરૂરી સાધન છે, એ ગ્રહણ કરવું. ભગવાન સિવાય બીજા પદાર્થમાં વૈરાગ્ય, પછી અહિંસા આદિક જે ધર્મ છે તે પણ ગ્રહણ કરવો, કારણ કે એ જગતમાં રાગ તોડાવનાર ધર્મ છે. એટલે જગતમાંથી રાગ તોડાવનારી જે જે બાબત હોય તેને ગ્રહણ કરવી, અને ભગવાનમાં રાગ કરાવનારી જે જે બાબત હોય એને ગ્રહણ કરવી, સત્સંગ વગેરે ગ્રહણ કરવા, કુસંગ વગેરેનો ત્યાગ કરવો. આ ચાર વિષયો સમજાઈ ગયા. મોક્ષ મેન વિષય શિક્ષાપત્રીનો, મોક્ષનું સાધન ભક્તિ બીજો વિષય, ભક્તિને અનુકૂળ હોય એનું ગ્રહણ કરવું અને ભક્તિને પ્રતિકૂળ હોય એનો ત્યાગ કરવો, સત્સંગ ગ્રહણ કરવો અને કુસંગ છોડવો. અને સત્સંગ કુસંગ મોક્ષ ભક્તિ વૈરાગ વગેરેના સ્વરૂપને જણાવનારું સાહિત્ય રાખવું. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી વગેરે વગેરે ગ્રંથો ને ઉપયોગી છે. હવે ટૂંકમાં એ નક્કી થઈ ગયું કે આધ્યાત્મિક માર્ગની વિવિધ અશુદ્ધિઓને આ શિક્ષાપત્રી શુદ્ધ કરે છે. ભગવાનને મળવા નીકળેલા મુમુક્ષુને માટે આધ્યાત્મિક માર્ગમાં જે કાંઈ અશુદ્ધિ હોય એ બધું શિક્ષાપત્રી દ્વારા સાફ કરી શકાય છે, અને શુદ્ધ આધ્યાત્મિક માર્ગ મેળવી અને ભગવાનની પ્રાપ્તિ આ શિક્ષાપત્રી દ્વારા કરી શકાય છે. હવે એક બીજી વાત આવી આડી કે ભાઈ શિક્ષાપત્રીનું તમે હાર્દક કેવળ ભગવત પ્રાપ્તિ રૂપ તાત્પર્ય તમે કાઢ્યું, મોક્ષરૂપ તાત્પર્ય કાઢ્યું, નિવૃત્તિ ધર્મ અને ભક્તિ રૂપ જ તાત્પર્ય કાઢ્યું, તો પછી શિક્ષાપત્રી કોઈ માણસ આમ બીજી ત્રીજી રીતે પાળે તો એનો કાંઈ વાંધો ખરો? એનો વાંધો ખરો? કારણ કે શિક્ષાપત્રીમાં તો લખ્યું છે સર્વજીવ હિતાવહ સ્ટાર્ટિંગમાં, અને તાત્પર્યમાં તમે એમ કહો છો કેવળ મોક્ષના માટે શિક્ષાપત્રી લખી છે, તો સર્વજીવ હિતાવહ સ્ટાર્ટિંગમાં લખ્યું છે અને શિક્ષાપત્રીના એન્ડમાં એવું લખ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ જેની ઈચ્છા હશે એ સર્વ પુરુષાર્થની આ શિક્ષાપત્રી પાળવાથી સિદ્ધિ થશે. તો એ કેમ સમજવું? ત્યારે શિક્ષાપત્રીના ચિંતકો એમ કહે છે કે એ પણ શિક્ષાપત્રીનું હાર્દક ખરું, પણ સ્થૂળ દ્રષ્ટિએ, સ્થૂળ દ્રષ્ટિએ જ્યારે તમે લેશો ત્યારે તમે જે શિક્ષાપત્રી દ્વારા આ લોક સંબંધી સ્વર્ગાદિક લોક સંબંધી જે કાંઈ ઈચ્છશો તે પણ શિક્ષાપત્રી દ્વારા સકામ ભક્તને ચોક્કસ પ્રાપ્ત થશે, પણ એ મૂળ હાર્દ નહીં, મૂળ તાત્પર્ય નહીં. સકામ અગર તો નિષ્કામ, જીવને જે અભિષ્ટ હોય તેને આ શિક્ષાપત્રી પાળવાથી જીવ પામી શકે છે. એટલા માટે સર્વ જીવ હિતાવ શિક્ષાપત્રી કહેવાય છે. તો કેવી રીતે? તો કે કોઈને ધર્મની ઈચ્છા હોય તો ધર્માર્થી ધર્મને પામે, અર્થાર્થી અર્થને પામે, કામાર્થી કામને પામે છે શિક્ષાપત્રી પાળવાથી. તે ધર્માદિ ચતુર્વર્ગમ સિદ્ધિમ પ્રાપ્સ્યંતિ નિશ્ચિતમ, કારણ કે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. અને જો આમ વિચારીએ સ્થૂળ દ્રષ્ટિએ તો આ શિક્ષાપત્રીના વિશ્વના અનેક અનેક ક્ષેત્ર ઉપર પ્રકાશ શિક્ષાપત્રી દ્વારા પાડવામાં આવ્યો છે. જેમ કે લઈ લઈએ આપણે તો જીવ પ્રાણીઓનું હિત શિક્ષાપત્રી દ્વારા ભગવાન સ્વામિનારાયણે ઈચ્છ્યું છે. સામાજિક હિત પણ ભગવાને શિક્ષાપત્રી દ્વારા પોષ્યું છે. વળી શૈક્ષણિક હિત પણ ભગવાને શિક્ષાપત્રી દ્વારા પોષ્યું છે. શિક્ષણ જગતને ભગવાને પોષ્યું છે. ગરીબોનું હિત પણ આ શિક્ષાપત્રીમાં સમાયેલું છે. વળી સ્ત્રીઓનું હિત, બહેનોનું હિત પણ આ શિક્ષાપત્રીમાં સમાયેલું છે. રાજકીય ક્ષેત્રે પણ શિક્ષાપત્રી દ્વારા ઘણું હિત સમાયેલું છે, આરોગ્ય તરીકે પણ શિક્ષાપત્રી ઉપયોગી છે, શારીરિક સુખ અર્થે પણ શિક્ષાપત્રી બહુ કામની છે, ધાર્મિક પોષણ માટે પણ શિક્ષાપત્રી ઉપયોગી છે, અને સર્વધર્મ સમન્વયની ભાવનાવાળી આ શિક્ષાપત્રી છે. આધ્યાત્મિક વિષય પોષક છે એ તો આપણે મૂળ વિષય સાંભળી લીધો. હવે પ્રથમ કે સર્વ જીવ પ્રાણીનું હિત કરનારી આ શિક્ષાપત્રી છે. કેમ? જે ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે કશ્યાપી પ્રાણીનો હિંસા ન કાર્ય મામ કહી, ત્યાંથી તો પ્રારંભ કર્યો કે અમારા આશ્રિત કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં, એટલે તમામ જીવનું હિત થઈ ગયું કે ન થઈ ગયું? એકાબીજીને એકાબીજી મારી નાખે તો સુખ ક્યાંથી થાય? ભગવાને આ શ્લોક લખ્યો, સૂક્ષ્મ યુકા મતગુણા દેરપી, સૂક્ષ્મ માકડ લીક ટોલા એને તમારે મારવા નહીં, તો માકડનું હિત થઈ ગયું કે નહીં આ શ્લોકમાં? હવે એ લેર કરશે, લોહી પીશે અને જલસા કરશે, એને કોઈ મારવાનું નહીં. સર્વજીવ હિતાવહ, ટોલાને મજા પડી ગઈ. સર્વજીવનું આમાં હિત જોવામાં આવ્યું છે. વળી જોવા તમે ભગવાને લખ્યું મુષ્ઠ શેદો ને કર્તવ્યો, કે બળદના વૃષણને કાપવા નહીં. ગોડલો કરે તો એને કેટલી બધી પીડા થાય, તો કહે છે એવી પીડા તમે એ પ્રાણીને આપશો નહીં. તમને કોઈક એવું કરે તો કેવું દુઃખ થાય, એમ ભગવાને બળદનું હિત કર્યું. વળી ગવાદી નામ પશુનામ ચ, આ શ્લોક લખીને ભગવાને ગાયો પશુઓને માટે તમારે ચાર પૂળાનો સંગ્રહ કરવો, એમને સારી રીતે સાચવીને રાખવા, અને તમારાથી જો ન સચવાય એવું હોય તો તમારે ઢોર વગેરે રાખવાની, એમ કહી ગાય ભેંસોનું પણ ભગવાન સ્વામિનારાયણ હિત કર્યું. સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી ખરીક નહીં. હવે સામાજિક હિતના ક્ષેત્રે જો વિચારીએ તો ભગવાને લખ્યું કે સ્ત્રીયા ધનસેવા પ્રાપ્તે, સ્ત્રી ધન કે રાજ્યની પ્રાપ્તિ માટે પણ કોઈ મનુષ્યનો ક્યારેય તમારે વધ કરવો નહીં, કોઈનું ખૂન કરી નાખવું નહીં. આ સામાજિક હિત છે, કારણ કે આ ત્રણ હેતુ છે ને માણસને બહુ જ આસક્તિવાળા હોય, સ્ત્રી ધન અને રાજ્ય સત્તા, આના માટે ન કરવાના કામ મનુષ્ય કરી નાખતા હોય છે, એટલે એવા કામ તમે કરશો નહીં. હવે એવા કામથી સમાજ અટક્યો એટલે સામાજિક હિત થયું. વળી સ્તન કર્મ ન કર્તવ્ય, ચોરી કરશો નહીં ભાઈ તો મોટા મોટા તાળા ન મારવા પડે સમાજમાં, તો એ સામાજિક હિત થયું. વ્યભિચારો ન કર્તવ્યો, જો સામાજિક હિત છે, આરામથી હોવ જાય આવે હરે ફરે, પણ કોઈને પોતાની મા બેન દીકરીમાં ક્ષતિ કે ખરાબી થાય એવો સંભવ ન રહ્યો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી. વળી લુંચા ગ્રાહ્યા ન કશ્યચિત, કે ભાઈ લાંચ લેવી નહીં, પોતપોતાના અધિકાર પ્રમાણે ફરજને અદા કરવી, લોકોના કામ કનડગત કર્યા વગર કરી આપવા, આ પણ સામાજિક હિત ભગવાને કર્યું છે. વળી કહ્યું દેવામાપદી કષ્ટાયામ, દેવ સંબંધી કે કોઈ મનુષ્ય સંબંધી જ્યારે તમને આપત્તિ આવી પડે ત્યારે તમારું અને એનું બેયનું હિત થાય એમ કરજો, એનું જે થવું એ થાય, મારું કામ થઈ જાય એમ કરીને તમે ભોંડીઓ વાળતા નહીં કહેશો. એમ કરશો તો તમે સુખી થશો ને બીજા દુઃખી થશે, એટલે સામાજિક હિત ન જળવાનું, સામાજિક હિત ન જળવાનું. અને માણસ ટૂંકો સ્વાર્થી છે, એનું જે થવું એ થાય, આપણું થઈ ગયું એટલે પૂરું, આપણું થઈ ગયે આપણે સુખી નથી થતા, સૌને સુખી કરશું ત્યારે સુખી થશું. આપણા ઘરમાં કેળા બેળા કંઈક ખાય અને સાલોતરા કોકની ફળીમ નાખી દઈએ કે આપણું ઘર ચોખ્ખું થઈ ગયું, એના ઘરમાં ભલે ગંદકી થતી, ભાઈ એના ઘરમાં ગંદકી થશે તોય તને રોગશાળો નડશે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સામાજિક હિત બહુ સરસ ઈચ્છ્યું છે. વળી દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, જો ભગવાન સ્વામિનારાયણે નિર્વ્યસની સમાજ બનાવવાની આ શિક્ષાપત્રીમાં ઝુંબેશ ઉપાડેલી છે કે વ્યસનોનો ત્યાગ કરજો, એટલે સમાજને નિર્વ્યસની બનાવવામાં પણ સ્વામિનારાયણ ભગવાનનો મોટામાં મોટો ફાળો છે. એટલે એ રીતે પણ સ્વામિનારાયણ ભગવાને અતિશય સામાજિક હિતો કર્યા છે. હવે જો શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષાપત્રીનું પ્રદાન એ પણ જોયા જેવું છે, કારણ કે ભગવાનને સમાજ શિક્ષિત થાય એમાં બહુ જ ઊંડો રસ હતો. સમાજ જેમ ભણે અને બુદ્ધિશાળી થાય, સુખી થાય, અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ખાસ લખ્યું, પાઠનીય અધિત વિદ્યા, કે તમે જે કાંઈ વિદ્યા ભણ્યા હો એ બીજાને ખાસ ભણાવજો, આવી આજ્ઞા કરી છે. ઘણા માણસ શું કરે, પોતાને આવડી જાય ને એટલે કોઈને શીખવાડે નહીં. આ શીખવાડે તો અડધું ચોરી જાય, અડધું શીખવાડે, અડધું ન શીખવાડે, કે પાછો તું જાણી જાતો, મારો વટ પડે છે ન પડે, ત્યારે કે એવું કરશો નહીં. પાઠની આદિત વિદ્યા તમે જે કાંઈ ભણ્યા હો તે બીજાને ભણાવજો, એમ ભગવાને વિદ્યાની પ્રવૃત્તિ કરી. વળી સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલામ, વિદ્વાન વિપ્રને રાખી પાઠશાળાનું સ્થાપન કરી અને ધરતી ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી, એમ સમાજ શિક્ષિત અને જ્ઞાની બને એને માટે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીમાં ખૂબ જ સારી વાતો કરી છે. વળી ભગવાને ગરીબનું હિત પણ બહુ જોયું છે. ગરીબ ભગવાન સ્વામિનારાયણની પાસે કોઈ આવે તો તરત ભગવાન એને અન્નવસ્ત્રાદિ કાપીને એનું દુઃખ ટાળતા. ભગવાનને ગરીબ ઉપર બહુ દયા હતી. સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત કહેતા હતા, કોઈ ગરીબને દુખવશો નહીં, ગરીબની આંતળી કકળાવશો નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ ગરીબનું હિત ખૂબ જ જોયું છે. અન્નવસ્ત્રાદિભી સર્વે સ્વકીયા પરિચારકા સંભાવનીય, કે તમારે ત્યાં કામકાજ માટે તમે જે કાંઈ માણસો રાખ્યા હોય, તમારા પરિચારકો સેવકો, તો એને પણ તમારે ખૂબ ભાવથી એની સંભાવના કરવી, એનું હિત થાય એમ તમારે કરવું. વળી બીજું, કે ભલે તમારા સેવકો ન હોય પરંતુ જે માણસો ગરીબ હોય, દીન હોય, તો ભાવ્યમ દિનેશુ વત્સલૈહી, દીનજનો વિશે પ્રીતિવાળા થવું. સમજાણું, સ્વામિનારાયણ ભગવાનની આ વાણી છે, શિક્ષાપત્રી છે ને, એ ભગવાનની વાણી, ભગવાનનું સ્વરૂપ છે. એથી બીજી અને મોટી ઉપમા શું હોઈ શકે. વેદ જેમ અપૌરુષેય છે એમ શિક્ષાપત્રી પણ ભગવાનમાંથી થઈ છે માટે અપૌરુષેય છે. વેદ મંત્રો જેમ કહેવાય છે એમ શિક્ષાપત્રીના શ્લોકો પણ બધા મંત્રો જ છે. આમાં જરૂરી તો વ્યાખ્યાન તે શ્લોક ટાણે આપણે કરીશું. ભાવ્યમ દિનેશુ વત્સલૈહી, દીનજનોને વિશે પ્રીતિવાળા થવું, એવો શબ્દ લખ્યો. જોયું, દીનજનોને વિશે તમારે દયા રાખવી એમ નથી કીધું. જો દયા રાખવાનું કીધું હોત ને તો આપણે એને દયાના પાત્ર ગણત, કે તમે દયાના પાત્ર છો અને અમે તમારી ઉપર દયા કરનારા છીએ, તમારો હાથ હેઠો અને અમારો હાથ ઉપર. પણ ભગવાને એમ લખ્યું કે દીનજનોને વિશે પ્રીતિવાળા થાયજો. હે, શબ્દ વાપર્યો વત્સલ, વાત્સલ્ય વરસાવજો દીનજનો ઉપર, ગરીબજનો ઉપર, દુઃખીજનો ઉપર વાત્સલ્ય વરસાવજો. ગાયને વાછડા ઉપર જેમ પ્રેમ હોય ને, એમ તમે દીન દુઃખી ગરીબ માથે પ્રેમ કરજો. કેટલી બધી સુંદર વાત કરી ભગવાને. ઘણા માણસો ગરીબનું દુઃખ ટાળે, અસહાય માણસને સહાય કરે, દીનને કોઈક મદદ કરે, પણ આ બધું કરવાની પાછળ પોતાનો અહમ પોષવો અને જગતમાં કીર્તિ ખ્યાતિ ને હું કાંઈક કરનારો છું એમ કરતા ભાવ પોતાનો પ્રગટ કરવા સિવાય આશય પેટમાં કાંઈ ન હોય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતને એવું અહમ કરતાપણાનું આવી ન જાય અને પોતે હું કાંઈક છું ને બધા ઉપર દયા કરું છું ને હું દીનવત્સલ છું એવો અહમ પ્રગટે નહીં અને બંધન ન થાય, એને માટે એવી સરસ વાત કરી કે દીનને વિશે તમે પ્રેમ રાખનારા થાયજો. એમ અદભુત શ્લોક છે. એમ ભગવાન સ્વામિનારાયણે ગરીબનું બહુ બહુ હિત જોયું છે. ભગવાન મંદિરમ પ્રાપ્તો અન્નાર્થી, જો ભગવાનના મંદિરે કોઈ અન્નાર્થી આવે તો તમારે એને જમાડી દેવો હશે. સ્વામિનારાયણ ભગવાને કેટલા સદાવત ખોલ્યા હતા, કે ભાઈ જયારે નહીં ખાવા મળ્યું હોય, કાળ વરસ છે, ખાઈ લે. એમ ગરીબનું હિત જોયું. વળી એક વાત બહુ સરસ કરી કે પ્રતિજ્ઞાતમ ધનમ દેયમ, તમે કામકાજ માટે મજૂરો લાવ્યા હો, દાડિયા કર્યા હોય, અથવા તો કોઈ હારે તમે સોદો કર્યો, આટલું તમને દઈશ, કાંઈક હાટું કર્યું કામનું, અને પછી કહેશે કાપ મૂકશો નહીં, જે તમે બોલ્યા છો એ પ્રમાણે એ માણસને ચૂકવજો. આટલા રૂપિયા તો આટલું કામ કરી દઈશ તો આટલા દઈશ, કારણ કે એ મજૂર માણસ છે, મજૂરી કરીને જીવે છે. તમે ધમકાવી ટડકાવીને ઓછા કરાવી નાખો તો બજારાને દુઃખ થાય હૃદયમાં, અને એ પ્રાણી પીડનનું પાપ લાગે, એટલે ભગવાનને પોતાના આશ્રિતને એવા પાપથી બચાવ્યો છે. અને ગરીબનું આ રીતે બહુ બહુ શિક્ષાપત્રીમાં હિત જોવાયું છે. વળી જુઓ, સ્ત્રીઓનું હિત ભગવાન સ્વામિનારાયણે બહુ જોયું છે શિક્ષાપત્રીમાં, કે સ્ત્રીઓને કેવી રીતે સુખ થાય, સ્ત્રી સમાજ કેવી રીતે સુખી થાય, એની કેવી રીતે ઉન્નતિ થાય. ભગવાન કહે છે નરેક્ષ નાભ્યુર કોચા, કે તમારે એવી રીતે વર્તવું કે તમારા શરીરના અંગો બીજો પુરુષ ન ભાળે. જો તમે એમ વર્તશો તો તમારું હિત થશે. કારણ એવું કે તમે વિકૃત વેશ પહેરીને નીકળો અથવા તો શરીરના ગોપ્ય અંગો પણ પ્રદર્શિત કરો તો કોઈકની મશ્કરીના ભોગ બનો, કાંઈક તમારી છેડતી થવાનો પ્રસંગ આવી બને. માટે સ્ત્રીઓનું ભગવાનની સુંદર આજ્ઞાઓ દ્વારા ખૂબ ખૂબ હિત કર્યું છે. ભલે બીજી વાત કરી કે ધનમ ચ ધર્મ કાર્યપી, વિધવા બેન હોય એની પાસે પૈસો હોય પણ આજીવિકા પૂરતો હોય તો એ બેને પોતે ધર્મને માટે પણ એ પૈસો વાપરી ન નાખવો, પોતાની આજીવિકા માટે રાખી મેલવું. કારણ કે એ પૈસો વાપરી નાખે અને પછી પોતાની આજીવિકામાં પૈસાની જરૂર પડે ત્યારે વળી પોતાને કંઈક કોકને ત્યાં રળવા જવું પડે ત્યારે એને ધર્મની મુશ્કેલી આવે. એટલા માટે ભગવાને આવી રીતે સ્ત્રીઓનું અતિશય હિત ઈચ્છ્યું છે. વળી બીજી એક સ્ત્રીઓને માટે ભગવાનની કેટલી પ્રીતિ અને કેટલી દયા હતી એ શિક્ષાપત્રીમાંથી પ્રગટ થઈ આવે છે કે પ્રાણાપદ્યુપન્નાયામ સ્ત્રીણામ. જો ભગવાને પોતાના આશ્રિત સાધુ સંતોને સ્પષ્ટ સ્ત્રીઓથી દૂર રહેવા કહ્યું, એમની સાથે બોલવું નહીં, એનો સ્પર્શ કરવો નહીં, એણે પહેરેલા વસ્ત્રને જો અડી જવાય તોય પણ સાધુને પ્રાયચિત લખ્યું. આટલો બધો અને બળાત કોઈ સ્ત્રી સમીપે આવે તો તિરસ્કાર કરીને પણ એને પાછી વાળી દેવી, એમાં એમ ન લગાડવું કે એને ખોટું લાગશે, તિરસ્કાર કરીને પાછી વાળવી. આવું પોતાના સાધુનું હિત જોનારા ભગવાન સ્વામિનારાયણે પણ એક આજ્ઞા તો એવી લખી નાખી કે કોઈ સ્ત્રીને જળમાં ડૂબતી દેખો, એ મૃત્યુ પામે એમ હોય અથવા તો કોઈ એવી વિપત્તિમાં હોય તો ભલે મારી આજ્ઞા રહી કે તમારે ન બોલવું ન અડવું, પણ એ વખતે એ કોઈ પણ નિયમ રાખ્યા વગર તે સ્ત્રીનો હાથ જાલીને કે એને અડીને બોલીને પણ એની તમારે રક્ષા કરવી. આમ ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓ ઉપર પણ અતિ દયા રાખી છે અને એમનું પણ ખૂબ હિત ઈચ્છ્યું છે. હવે રાજકીય ક્ષેત્રે ભગવાનને નજર આપી છે. પ્રજા સ્વા પુત્રવત પાલ્યા, જે રાજકીય પુરુષો છે એમણે પોતાની પ્રજાને પુત્રની માફક પાળવી એવો ભગવાને આદેશ આપી રાજકીય શુદ્ધિ પણ સરસ બતાવી છે. રાજ્યાંગોપાય ષડ વર્ગા જ્ઞેયા, આ બધું રાજાઓએ જાણવું અને સમાજનું હિત કરવું. વળી આરોગ્ય ક્ષેત્રે ન ભક્ષમ સર્વથા માંસમ, અગાલિતમ ન પાતવ્યમ સ્થાનેશુ લોક શાસ્ત્રાભ્યામ, આ બધા શ્લોકો દ્વારા આરોગ્ય જોવામાં આવ્યું છે કે માંસ ખાવું નહીં, માંસથી આરોગ્ય બગડે છે. કારણ કે માંસ મનુષ્યનો ખોરાક નથી, એટલે એ ખાય તો એના શરીરને એ સુખકારક હોય જ નહીં. વળી ગાળ્યા વગેરેનું પાણી ન પીવું કે જેમાં જીવજંતુ કંઈક આવી જાય અને પછી આપણે માંદા પડીએ. વળી સ્થાને શું લોકશાસ્ત્રાભ્યમ, લોકશાસ્ત્રમાં નિષિદ્ધ કરેલા સ્થાનોમાં થૂકવું મૂતરવું એવું ના કરવું, ગંદકી ના કરવી. સમાજનું મોટામાં મોટું દૂષણ એમાં ભારતમાં ખાસ ગંદકી. ગંદકી કરશો તો રોગશાળો ફાટી નીકળશે અને તમારા બધાનું આરોગ્ય જોખમાશે. એટલા માટે ભગવાને આરોગ્ય ન જોખમાય એવી પણ સમાજમાં સુખકારી ઘણી આજ્ઞાઓ કરી છે. વળી જુઓ, યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુર પિતુર ગુરોર રોગાર તશે. જો હવે આરોગ્ય ન બગડે એ તો વાત કરી દીધી, પણ કદાચ કોઈનું આરોગ્ય બગડી ગયું તો રોગીની સેવા માટે પણ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે જીવન પર્યંત તમારે રોગારતની સેવા કરવી, માતા પિતાની વૃદ્ધાવસ્થામાં અથવા મંદવાડમાં સેવા કરવી, જીવન પર્યંત કરવી. ગુરુની પણ વૃદ્ધાવસ્થામાં અથવા રોગી થયે છતે જીવન પર્યંત શિષ્યોએ સેવા કરવી. આમ ભગવાન સ્વામિનારાયણે સર્વ કોઈનું મંગળ કરે એવી અદ્ભુત શિક્ષાપત્રી લખી છે. વળી શારીરિક હિતો પણ ભગવાને જોયા છે. આત્મઘાતસ્તુ તીર્થે પી, અલા ભાઈ મોક્ષને માટે તમે હાથે કરીને મરી જશો, માં શરીર રાખજો, શરીર હશે તો તમારું બધું મંગળ થશે. વળી અંગ છેદો ન કરતવ્યો કે ભાઈ કંઈક તમારાથી ખોટું કામ થઈ ગયું તો તમારે હાથે નાચે તમે તમારું બીજાનું અંગ છેદ ન કરશો, હાથ પગ કાન નાક કાપી નાખશો. માં આ શારીરિક હિત જોયું છે. યસ્મિન પરી હિતે પી, તમારા શરીરમાં જે લુગડા પહેરવાથી પણ શરીર તમારું ન ઢંકાય એવા લુગડા પહેરશો નહીં કે. વળી ધાર્મિક ક્ષેત્રે કૃષ્ણ દીક્ષામ ગુરો તુલસી માલિકે ગલે, કૃષ્ણ આરણ પ્રીતમ વાર્ય પીન પેયમ, આ ધાર્મિક ક્ષેત્રે ભગવાને હિત ઈચ્છું છે કે દીક્ષા લેવી, તુલસીની માળા પહેરવી, ભગવાનને ધરાવીને પાણી પીવું, અન્ન જમવું, ભગવાનના મંદિરે રોજે જવું, સ્નાન સંધ્યા આદિ કરવું, હંમેશા સાધુનો સમાગમ કરવો. આવી રીતે ધાર્મિક ક્ષેત્રે પણ ભગવાને અતિ પ્રકાશ પાડ્યો છે. વળી સર્વધર્મ સમન્વય જોવામાં આવે છે શિક્ષાપત્રીમાં. એ અદ્ભુત સ્વામિનારાયણ ભગવાનની વિશાળતા છે, અદ્ભુત વિશાળતા. કારણ કે મોટાભાગના માણસોથી છે ને પરધર્મ સહન થતો નથી, એટલે પરધર્મ સહિષ્ણુતા ભગવાનમાં બહુ દેખાય છે અને રાખવી જોઈએ. એટલે ભગવાન સ્વામિનારાયણમાં સર્વધર્મ સમન્વય, પરધર્મને સહન કરવાની શક્તિ પણ દેખાય છે, ઉદારતા દેખાય છે. કે દૃષ્ટવા શિવાલયાદિની, કે રસ્તે જતા ભાઈ શિવાલયાદિ કે દેવના મંદિર આવે એ તો તમારે ભાવથી એને વંદન કરવું, પગે લાગવું, આદર કરવો. એકાત્મે મે વિજ્ઞેયમ નારાયણ મહેશિયો હો, વર્ષોથી શૈવો અને વૈષ્ણવો જે ઝઘડે છે એ ઝઘડા વ્યાજબી નથી એમ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ બતાવ્યું છે. કે વિષ્ણુનું અને શિવજીનું એકાત્મ જાણવું. વળી ત્રિપુંડ્ર રુદ્રાક્ષ ધૃતિ, કે ભાઈ કોઈ બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થાય અને એને કુળ પરંપરા ત્રિપુંડ્ર આવતું હોય તો ભલે તે ત્રિપુંડ્ર કરજો, કાંઈ ચિંતા કરો, માં ત્રિપુંડ્ર કરીને તમે તમારા સત્સંગમાં બેસો, એવો ઉદાર ભાવ ભગવાન સ્વામિનારાયણે દાખ્યો છે. બીજાના તિલકને કંઠીને ધર્મને ભગવાન સ્વામિનારાયણે સહન કર્યા છે. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કહી, એમ કહીને સર્વ દેવોનો આદર કર્યો છે, સર્વ ધર્મનો આદર કર્યો છે. વળી શ્રાવણે માસી બિલ્વપત્રા દેવી પ્રીત્યાસી મહાદેવ પૂજનમ, શ્રાવણ માસમાં બિલ્વપત્રા દીકે કરીને મહાદેવજીની પૂજા કરવી. આવું આવું ભગવાન સ્વામિનારાયણે સર્વધર્મ સમન્વયવાળું ઘણું બધું શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને આધ્યાત્મિક ક્ષેત્રે આપણે જોઈ ગયા, શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ તસ્યવ સર્વથા ભક્તિ કર્તવ્યા ગુણિનામ ગુણવત્તા યા અજ્ઞેયમ એતત ફલમ કૃષ્ણ ભક્તિ ચ સત્સંગો યથા યાંતિ વિદોપ્યદઃ, પછી નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા મતમ વિશિષ્ટા દ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. આ બધો આધ્યાત્મિક પ્રકાશ છે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી સર્વ જીવ હિતા વહ લખી છે. આ સ્થૂળ દ્રષ્ટિએ શિક્ષાપત્રીનું હાર્દ છે. બંને પ્રકારે શિક્ષાપત્રીનું હાર્દ આવી ગયું. હવે થોડી શિક્ષાપત્રીની આપણે ધર્મસૂચિ જોઈ લઈએ, કયા કયા શ્લોક કોને માટે કેટલા લખાયા છે. પ્રથમ શિક્ષાપત્રીમાં કુલ 212 શ્લોક છે ભગવાનના લખેલા. એમાં 3 શ્લોક મંગલાચરણના છે. એક પહેલો પ્રથમ મંગલાચરણ, પછી એક મધ્યમ મંગલાચરણનો છે 108મો, શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાશ્રેષ્ય દેવોના સર્વાવિભાવ કારણ. પછી છેલ્લો 212મો, નિજાશિતાનામ સકલાર્તી હંતા, આ છેલ્લો, ને પહેલો વામેશ સ્થિતા. આ 3 શ્લોક મંગલાચરણના છે. કોઈ પણ ગ્રંથ હોય ને એમાં 3 મંગલાચરણ હોય, પ્રારંભમાં મધ્યમાં અને અંતમાં. 212માંથી 3 મંગલાચરણના, હવે પછી બીજા શ્લોકથી દસમા શ્લોક સુધી એટલે કે નવ શ્લોક શિક્ષાપત્રીનો ઉપોદઘાત છે. પછી આગળ 11મા શ્લોકથી 92 શ્લોક સુધી તથા 113 શ્લોકથી આરંભીને 121 શ્લોક સુધી એમ ગણતા 91 શ્લોક એ સામાન્ય ધર્મ છે. 91 શ્લોક શિક્ષાપત્રીમાં સામાન્ય ધર્મના છે, કહેતા દરેકને પાળવાના, આચાર્યને, સાધુઓને, બ્રહ્મચારીઓને, તમામ સદવા વિધવા બહેનોને, બધા ગ્રહસ્થોને, એ સામાન્ય ધર્મ છે, બધાને સરખી રીતે પાળવાનો. 91 શ્લોક. હવે 93 શ્લોકથી આરંભીને 102 શ્લોક સુધી 10 શ્લોક એ સશાસ્ત્ર નિર્દેશ કરેલા શ્લોકો છે, શાસ્ત્ર સૂચિ આપે છે. હવે 103થી આરંભીને 107 તથા 109થી આરંભીને 112 આમ કુલ ગણતા 9 શ્લોક જીવ માયા ઈશ્વર વગેરેના સ્વરૂપને પ્રદર્શિત કરનારા શ્લોકો છે. અને પછી 122મો એક શ્લોક વિષય નિર્દેશનો છે કે સામાન્ય ધર્મ કયા ને હવે ગ્રહસ્થના વિશેષ ધર્મ કહીએ છીએ. પછી 123થી 132 એમ કુલે મળીને 10 શ્લોક આચાર્યના ધર્મો કહ્યા છે. હવે 133થી 134 યાને કે 2 શ્લોક એ આચાર્ય પત્નીના ધર્મો વર્ણવ્યા છે. હવે 135થી આરંભી 156 સુધી એટલે કે 22 શ્લોકો એ ગ્રહસ્થ હરિભક્તના ધર્મો ભગવાને કહ્યા છે. 157થી 158 2 શ્લોક એ રાજાના ધર્મો ભગવાને લખ્યા છે. હવે 159થી 162 એમ 4 શ્લોકો સુવાસિની બાઈઓના વિશેષ ધર્મો ભગવાનને લખ્યા છે. હવે 163થી 172 10 શ્લોક એ ભગવાનને આશ્રિત એવી વિધવા બહેનોના વિશેષ ધર્મો ભગવાને લખ્યા છે. 173થી 174 2 શ્લોક સધવા અને વિધવા બહેનોના સંયુક્ત ધર્મ એમાં ભગવાને કહ્યા છે. હવે 175થી 187 સુધી 13 શ્લોક એ નૈષ્ટિક બ્રહ્મચારીઓના વિશેષ ધર્મો ભગવાને કહ્યા છે. 188થી 196 શ્લોક સુધી એટલે કે 9 શ્લોક સંતોના વિશેષ ધર્મો ભગવાને લખ્યા છે. હવે 197થી 202 સુધી એટલે 6 શ્લોક સાધુ બ્રહ્મચારીના ભેળા ધર્મો લખ્યા છે. અને 203થી 211 શ્લોક એટલે કે 9 શ્લોક એ અંતિમ ઉપસંહાર છે. કુલ મળીને 212 શ્લોકો થયા ભક્તો. આ રીતે એની વિષય સૂચિ છે. હવે આ શિક્ષાપત્રી ઉપર મોટામાં મોટું કોઈ લખાણ હોય તો સતાનંદ સ્વામીની અર્થદીપિકા નામની ટીકા છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીને સત્સંગી જીવનના મધ્યમાં યાને કે ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાય તરીકે ગૂંથી લીધી. અને પછી ભગવાનની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ આના ઉપર ટીકા લખી છે. હવે સતાનંદ સ્વામી ટીકાને અંતે જે વાત લખે છે એ થોડીક જાણવા જેવી છે. સતાનંદ સ્વામી એવું કહે છે કે આ મેં અર્થદીપિકા ટીકા લખી શિક્ષાપત્રી ઉપર, એમાં 360 ઉપરાંત સત્શાસ્ત્રોમાંથી 3831 પ્રમાણો આપ્યા છે. 360 ઉપરાંત સત્શાસ્ત્રોમાંથી સ્વામીએ પ્રમાણો લીધા છે. સંદર્ભ ગ્રંથો કહેવાય જેને, પ્રમાણ તરીકે નિરૂપેલા શાસ્ત્રો 360. અને એમાંથી 3831 પ્રમાણો સ્વામી આપ્યા છે, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં. હવે જો શિક્ષાપત્રીના સામાન્ય ધર્મોમાં 220 વિધિ વાક્ય છે, 163 નિષેધ વાક્ય છે ભગવાનના લખેલા. વિધિ એટલે આ કરવું કરવું કરવું, નિષેધ વાક્ય એટલે ન કરવું ન કરવું ન કરવું. એ પણ સતાનંદ સ્વામીએ ગણી લીધું છે ભગવાને કેટલું કરવું કરવું કહ્યું ને કેટલું ન કરવું ન કરવું કહ્યું. 220 વિધિ વાક્ય સામાન્ય ધર્મોમાં, 163 નિષેધ વાક્ય છે, કુલ 367 વાક્યો થયા સામાન્ય ધર્મના. હવે વિશેષ ધર્મમાં 142 વિધિ વાક્ય છે અને 124 નિષેધ વાક્ય છે. આ વિશેષ ધર્મમાં, સામાન્ય ધર્મ વિશેષ ધર્મ બે ભાગ પડે. સામાન્ય અને વિશેષ ધર્મના કુલ મળીને 642 વાક્યો, એટલે કે આજ્ઞાઓ છે. શિક્ષાપત્રીના 212 શ્લોકમાં 742 આજ્ઞાઓ ભગવાન સ્વામિનારાયણે કરી છે. એમ સતાનંદ સ્વામીએ આનો ઊંડો અભ્યાસ કરીને આ તારણ કાઢીને લખ્યું છે. તો વાલા ભક્તો, આવી અતિ અનુપમ શિક્ષાપત્રી, એના પોણી 200 વર્ષ થયા ત્યારે એ જ સ્થાનમાં, એ જ વડતાલમાં, આ પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં આવું સરસ વડતાલ મંદિર દ્વારા આયોજન થયું, તે ખરેખર એ આયોજન ટાણે આપણે આવ્યા એ આપણા મોટા ભાગ્ય છે. શિક્ષાપત્રી જેવો અતિ ઉત્તમ સર્વાવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણને હાથે લખાયેલો ગ્રંથ, અને એ ગ્રંથની કથા અને વિચારણા જે આપણા આત્યંતિક કલ્યાણનું કારણ છે, એ કરવાનો આપણને શુભ અવસર મળ્યો, એ ભગવાનની આપણા ઉપર મોટામાં મોટી કૃપા. અને આવી ઉત્તમ શિક્ષાપત્રી ઉપર કંઈક કરવા વિચારવાનું કોને મન ન થાય. જેમ ભગવાને અર્જુનને ગીતા કહી, વ્યાસ ભગવાને મહાભારતના મધ્યમાં ગીતા ગૂંથી, એ ગીતા ઉપર દુનિયાના કેટલાય બુદ્ધિશાળી માણસોએ વિવેચનો કર્યા છે. ગીતા ઉપર કેટલાય વિદ્વાન પુરુષોએ પોતાના વિચારો પ્રગટ કર્યા છે, જે એને હુજ્યું તે. એમ શિક્ષાપત્રી ઉપર પણ કેટલાયે વિવેચનો વિચારો પોતપોતાની રીતે લખ્યા છે. એમાં સૌ પ્રથમ તો સતાનંદ સ્વામીએ 2 ટીકા લખી છે, એક અર્થદીપિકા, બીજી અન્વયદીપિકા, ભગવાનની આજ્ઞાથી. અને પછી આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્ય લખ્યું છે, સંસ્કૃત આ બધી ટીકાઓ છે. હવે એ ભાષ્યની ઉપર આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે ટીકા લખી છે, એટલે એ ભાષ્યની ટીકા થઈ. આમ 212 શ્લોકમાંથી વિસ્તરતું જાય છે, વિચારો અમે ઉમેરાતા જાય છે, પ્રમાણો ઉમેરાતા જાય છે, પોતપોતાના મંતવ્યો એમાં પ્રગટ સૌ કરે છે. કારણ કે હવને ઈચ્છા એમ થાય કે આમાં હું કંઈક લખું અને આનો અર્થ આ થાય છે. આટલું થયું પછી સુકમુનિએ સમગ્ર સત્સંગી જીવનની હેતુ નામની ટીકા લખી છે, તેમાં શિક્ષાપત્રી પણ અંદર આવતા તે શિક્ષાપત્રી ઉપર સુકાનંદ મુનિની પણ હેતુ નામની ટીકા છે, અદ્ભુત ટીકા છે. એટલે સુકાનંદ સ્વામીએ પણ શિક્ષાપત્રી ઉપર પોતાની ટીકા, વિચારો, મંતવ્યો પ્રગટ કર્યા છે. વળે આચાર્ય શ્રી વિહલાલજી મહારાજે સત્સંગી જીવન ઉપર ભાવ પ્રબોધિની નામની ટીકા લખી છે, અને શિક્ષાપત્રી સત્સંગી જીવન અંતર્ગત હોવાથી શિક્ષાપત્રી ઉપર પણ ભાવ પ્રબોધિની ટીકા વિહલાલજી મહારાજની થઈ, એટલે એમણે પણ શિક્ષાપત્રી ઉપર વિચારો રજૂ કર્યા છે. આટલું તો વડતાલમાં સાહિત્ય પ્રગટ થયું છે. હવે અમદાવાદમાં મુનિ સ્વામી કેશવપ્રિયદાસજી કરીને સાધુ થયા. એમણે આચાર્ય દેવન પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શિક્ષાપત્રી રહસ્યાર્થ એક પુસ્તક બહાર પાડ્યું છે. એમણે પણ પોતાના શિક્ષાપત્રી ઉપર વિચારો પ્રદર્શિત કર્યા છે. પછી સંપ્રદાયના મહાન વિદ્વાન ગણાતા જૂનાગઢના કૃષ્ણવલ્લભાચાર્યજી, એમણે પણ પોતે પોતાના વિચારો શિક્ષાપત્રી ઉપર કિરણાવલી નામની ટીકા લખીને પ્રગટ કર્યા છે. પછી રાજકોટના ત્રિભુવનભાઈ, એમણે શિક્ષાપત્રી અધ્યયન તરીકે પુસ્તકમાં પોતે પોતાનું વિવેચન વિચારો રજૂ કર્યા છે. પછી એક વડોદરામાં જગજીવન મોદી થઈ ગયા, એમણે શિક્ષાપત્રી વિવેચન કર્યું છે. એમણે પણ સારા એવા પોતાના વિચારો રજૂ કર્યા છે. પછી શાસ્ત્રી હરિકેશવદાસજી ગાંધીનગર, એમણે શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન નામે કથા દ્વારા પ્રવચન થયેલું તેનું પુસ્તક રજૂ કર્યું છે. પછી આ શિક્ષાપત્રીના મહાત્મ્યના શ્લોકો મારા માનવા મુજબ 12 જે શ્લોકો છે તે અંબાર કૃષ્ણમાચાર્ય એમના રચેલા છે. પછી અચિંત્યાનંદ વર્ણીએ પણ આ શિક્ષાપત્રી ઉપર ઘણું ઘણું પોતાના વિચારો પ્રદર્શિત કર્યા છે. વળી આ શિક્ષાપત્રીની ભાષા નિત્યાનંદ સ્વામીએ કરી છે, જે સમગ્ર સત્સંગમાં આપણે વાંચીએ છીએ. ગુજરાતી ભાષા નિત્યાનંદ સ્વામીએ શિક્ષાપત્રી સંસ્કૃતમાં હતી એનું ગુજરાતી કર્યું. નિત્યાનંદ સ્વામીએ એટલું બધું સરસ ગુજરાતી કર્યું, એમ કહેવાય છે કે હજી સુધી કોઈએ ગુજરાતી કરવાનું પછી સાહસ કર્યું નથી. એ હજી સુધી વંચાય છે, 150 વર્ષ થઈ ગયા એનું એ ગુજરાતી સમગ્ર સત્સંગમાં વંચાય છે. વળી મુક્તાનંદ સ્વામીએ સંસ્કૃત શિક્ષાપત્રીને હિન્દી ભાષામાં પદ્યમાં રચી છે, ભાષામાં. એવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ પણ કર્યું છે, ત્યારે નિષ્કળાનંદ સ્વામીએ ગુજરાતીમાં પદ્ય રચના કરી છે. એમ બીજા 2-4 આપણા કવિ સંતોએ પણ એમ કર્યું છે. અને ગોપાલ સ્વામીએ પણ શિક્ષાપતિ પંચરત્ન કરીને કાંઈક વિચારો પ્રગટ કર્યા છે, જો કે પુસ્તક મને મળ્યું નથી. પછી કવિ નાનાલાલે પણ શિક્ષાપત્રી ભાષા એવા નામે પોતાના વિચારો શિક્ષાપત્રી ઉપર રજૂ કર્યા છે. તેમજ રાજકોટના શાસ્ત્રી માધુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીની કથા બોટાદમાં કરી હતી, એ કેસેટો દ્વારા જાણ્યા. એમના વિચારો પણ શિક્ષાપત્રી ઉપર અદ્ભુત છે. આમ શિક્ષાપત્રી ઉપર ઘણા ઘણાએ ખૂબ ખૂબ વિચાર્યું છે, બોલ્યા છે, લખ્યું છે, પોતે કાંઈક અનુભવ્યું છે, આચરણમાં મૂક્યું મુકાયું છે. એવી આ ઉત્તમ શિક્ષાપત્રી આપણે આ 150 વર્ષના ઉત્સવમાં આ જ સ્થળે વડતાલમાં ચર્ચવા વિચારવા ભેળા થયા છીએ. માટે શિક્ષાપત્રીના વિષય ઉપર જ આપણે રહેશું, આમાં બીજું હું કશું લાવતો નથી, અને મને લાગે છે કે લાવવાની જરૂર પણ નથી. બહુ મોટી સભા અને બહુ મોટા મંડપમાં જો આદર્યું હોત તો બહુ માણસો આવ્યા હોય, એમાં બધી પ્રકારના માણસો હોવાથી એને માટે ઘણું બધું બીજું અમારે વક્તાઓને પીરસવું પડત. પણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ દેવની અસીમ કૃપાથી સરસ શિક્ષાપત્રીની મૂળ કથા મજા આવી એવી, રસ પડે એવી આપણને ચર્ચવા વિચારવા સાંભળવા મળી છે, એ પણ આપણા મહદ ભાગ્ય છે. મદરૂપ મિતિ મદ વાણી, શિક્ષાપત્રીનું મહત્વ કેટલું છે. ભગવાન કહે છે આ શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે. અને ભગવાને એક કાગળ લખેલો, એમાં એવું લખેલું કે મંદિર કરો ને તો તમે મંદિરમાં મારી મૂર્તિની જગ્યાએ શિક્ષાપત્રીને જ પધરાવજો, એ અમારું સ્વરૂપ છે, અને હવ ભક્ત આરતી પૂજા કરજો. ત્યારે વિચાર કરો, આવી અનુપમ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતને આપી છે. હવે વાલા ભક્તો, આ શિક્ષાપત્રી ઉપર મોટા મોટા એ કંઈક વિચારો કર્યા એ વખતે એમણે જે મંગલાચરણના શ્લોકો લખ્યા છે એમાંથી થોડાક શ્લોકો તમારી આગળ ગાવા છે. કારણ કે એ લોકોએ જે પ્રારંભમાં મધ્યમાં અંતમાં શિક્ષાપત્રી ઉપર લખનારાઓએ જે શ્લોકો લખ્યા છે એ પણ ખરેખર અદ્ભુત શ્લોકો છે, મને ગમે છે, એટલે એ મંગલાચરણના શ્લોકો થોડાક આપણે ગાઈએ. સૌ પ્રથમ સુકાનંદ સ્વામીએ હેતુ ટીકામાં જે મંગલાચરણનો શ્લોક લખ્યો છે, જો ઘણાય લખ્યા છે આપણે તેમાંનો એક, યો ભાગવત ધર્માઢ્યામ શિક્ષા પત્રી ઉપાદિશત, યો ભાગવત ધર્માઢ્યામ શિક્ષા પત્રી ઉપાદિશત, સદ્ધર્મ મવિતું સ્વાનામ, સદ્ધર્મ મવિતું સ્વાનામ, સમેસ્તુ શ્રેયસે હરિ, યો ભાગવત ધર્માઢ્યામ શિક્ષા પત્રી ઉપાદિશત, શિક્ષા પત્રી ઉપાદિશત. સુકાનંદ સ્વામી આ શ્લોક લખે છે, બહુ સરસ છે. સ્વામી એવું લખ્યું કે જે ભગવાન સ્વામિનારાયણે ભાગવત ધર્મથી યુક્ત એવી શિક્ષાપત્રીનો ઉપદેશ આપ્યો છે. અહીંયા ભાગવત ધર્મ લખ્યો છે અને આપ સમજી શકો છો ને ભાગવત ધર્મનો અર્થ, હવે ભગવાનને પમાડનારો ધર્મ એ ભાગવત, નિષ્કામ મુમુક્ષુ માટેનો ધર્મ એ ભાગવત. ભાગવત ધર્મ અને ભક્તિ જુદા નહીં. ભાગવત ધર્મ વિના જીવ ભગવાનને પામે નહીં અને સકામ લોકોથી ભાગવત ધર્મનું આચરણ થઈ શકતું નથી. ભાગવત ધર્મ એ નિષ્કામ ભક્તોનો ધર્મ છે. બસ આટલું યાદ રાખવું. કેવળ ભગવાનને રાજી કરવા, ખુશ કરવા, ભગવાનના ભક્તોની સેવા, ભગવાનના ભક્તોને રાજી કરવા પળાતો જે ધર્મ એ ભાગવત ધર્મ, એ ભક્તિરૂપ ધર્મ. અને ભાગવત ધર્માઢ્યામ શિક્ષાપત્રી ઉપાદિશત, એ ભાગવત ધર્મથી યુક્ત એવી અદભુત શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ ઉપદેશી. સદ્ધર્મ મવિતું સ્વાનામ, પોતાના આશ્રિતોના સદ્ધર્મના રક્ષણ માટે શિક્ષાપત્રી લખી છે એવું સુકાનંદ સ્વામીએ હાવ કોઈની શરમ રાખ્યા વગર ચોખ્ખું લખીને, સ્વાનામ સદ્ધર્મ મવિતું, પોતાના આશ્રિતોના સદ્ધર્મની રક્ષા કરવાને માટે શિક્ષાપત્રી લખી છે. આ જ શિક્ષાપત્રી લખ્યાનો મેન હેતુ છે. એવા હે ભગવાન સહજાનંદ સ્વામી, એવા પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી, મારા ઉપર પ્રસન્ન થાઓ અને મારું કલ્યાણ કરનારા થાઓ, અર્થાત તે ભગવાન મારું શ્રેય કરો. આવું સરસ સુકાનંદ સ્વામીએ લખ્યું છે. ત્યારે શતાનંદ સ્વામીએ પણ અર્થદીપિકામાં ઘણાક મંગળ શ્લોકો લખ્યા છે, એમાંથી એક શ્લોક, કલ્યાણ મૂર્તિ રિહયો નિજ પાદ પદ્મ, ભક્તાનુપાદિશ દુદાર મુદાર કીર્તિ, એકાંતિકં વૃષમનાદિ ગુરુ સહીશ, સન્મંગલં દિશતુ ધર્મ સુત સદાનહ. આ શ્લોક પૂજ્યપાદ સમર્થ સંત સર્વજ્ઞ સંત શતાનંદ સ્વામીનો લખાયેલો છે. કલ્યાણ મૂર્તિ રિહયો નિજ પાદ પદ્મ. આ બધા મોટા સંતો જે ભગવાન સ્વામિનારાયણને સમજ્યા હોય અને આ બધા સંતોએ ભગવાન સ્વામિનારાયણને શિક્ષાપત્રી લખ્યાનો હેતુ શું હતો એ જે સમજાણું હોય, એ મને તમને આજ ન સમજાય. એટલા માટે એમના મંગળ શ્લોકો બહુ જોવા જેવા છે. કલ્યાણ મૂર્તિ રિહયો નિજ પાદ પદ્મ, ભક્તાનુપાદિશ દુદાર મુદાર કીર્તિ,
एकांतिकं वृषमनादि गुरु सईश सन्मंगलं दिशतु धर्मसुत सदा नः।
જેમણે શિક્ષાપત્રી લખી છે એવા ધર્મનંદન ધર્મપુત્ર સહજાનંદ સ્વામી, અમારું સદાય સન્મંગલ કરો, અતિ રૂડું કરો, એમ આ શિક્ષાપત્રીના મંગળમાં સદાનંદ સ્વામી કહે છે. કેવા છે એ ભગવાન? કલ્યાણ મૂર્તિ. આ સ્વામીનો બહુ પ્યારો શબ્દ છે. સદાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં પણ ક્યાંક ક્યાંક સ્વામિનારાયણ ભગવાનને માટે આ શબ્દ વાપર્યો છે, કલ્યાણ મૂર્તિ. અને માં ભક્તિ દેવી માટે કલ્યાણી શબ્દ યોજ્યો છે, કલ્યાણ મૂર્તિ. ભગવાન સ્વામિનારાયણ એનું જે સ્વરૂપ છે એ જ મારું તમારું પરમ કલ્યાણ છે, એ જ મહાસુખમય મૂર્તિ છે, એ જ કલ્યાણકારક સુખદાયક આનંદદાયક મૂર્તિ છે, એ જ આનંદ ઘન છે, એને મળે જ આત્મા મહા આનંદી થાય છે. કલ્યાણ મૂર્તિ ભગવાન. યો નિજ પાદ પદ્મ ભક્તાન ઉપાદિશત ઉદારમ ઉદાર કીર્તિ. હવે એ ભગવાને નિજ પાદ પદ્મ ભક્તાન, પોતાના ચરણકમળના ભક્તો, પોતાના આશ્રિતોને માટે ઉદારમ એકાંતિકમ વૃષમ ઉપાદિશત, અતિશય શ્રેષ્ઠ એવો, સર્વધર્મમાં શ્રેષ્ઠ એવો જે એકાંતિક ધર્મ છે તેનો ઉપદેશ આપ્યો છે શિક્ષાપત્રીમાં. જેમ સુકાનંદ સ્વામીએ ભાગવત ધર્મ આઢ્યામ લખ્યું કે આ શિક્ષાપત્રી ભાગવત ધર્મ છે, નિવૃત્તિ પર છે, મોક્ષ પર છે, એમ સદાનંદ સ્વામીએ પણ એ જ શબ્દનો પ્રયોગ કર્યો, એકાંતિકમ વૃષમ. એકાંતિક ધર્મનો ઉપદેશ જે ભગવાન સહજાનંદ સ્વામીએ આપ્યો, એ સહજાનંદ સ્વામી સદા અમારું મંગળ કરો. વળી કેવાય ભગવાન સહજાનંદ સ્વામી છે, ઉદાર કીર્તિ, જેમની કીર્તિ અતિ શ્રેષ્ઠ છે, સર્વથી મહાન છે, અને અનાદિ ગુરુ હું. શબ્દ બહુ સરસ વાત. ભગવાન સ્વામિનારાયણ અનાદિ ગુરુ છે. એ એવા નથી કે કોક ગુરુ પાસેથી ઉપદેશ સાંભળીને ગ્રહણ કરીને શીખીને પછી આપણા માટે એમણે લખ્યું. આપણે બધા લેખ લખીએ ને તે ઓલા પુસ્તકમાંથી ઓલા પુસ્તકમાં કોકની પાસે સાંભળીને શીખીને પછી બેસી જાય લખવા, હે સ્વામિનારાયણ સત્સંગમાં ફલાણામાં અમારો લેખ રાખજો. પણ આપણે તો બધું અહીંથી ત્યાંથી બીજું ત્રીજું એમ પકડ્યું હોય મોટા પુરુષો પાસેથી, શાસ્ત્રોમાંથી, ગુરુમાંથી, ત્યારે ભગવાન સ્વામિનારાયણને એવી કોઈ જરૂર નથી. અનાદિ ગુરુ હું, સર્વ જ્ઞાન એમાંથી જ બધી આવ્યું છું, હે સર્વનું મૂળ છે એ પરમાત્મા, જેને લઈને આપણે બધાય પ્રકાશી રહ્યા છીએ, એવા ભગવાન સ્વામિનારાયણે અતિ દયા કરીને આવો ઉદાર એકાંતિક ધર્મ એક નાની એવી શિક્ષાપત્રીમાં આપણને સંબોધ્યો, એવા ભગવાન સહજાનંદ સ્વામી અમારા ઉપર રાજી થાવ, અમારું મંગળ કરો. આવી રીતે સદાનંદ સ્વામીએ અર્ષદીપિકામાં અદ્ભુત આ મંગળાચરણ કર્યું છે. હવે આવો, ભાષ્યકારે પણ સરસ મંગળાચરણ કર્યું છે. ભાષ્યકાર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, સાંભળી એમનો શ્લોક.
શિષ્યાન બોધયિતા હિતમ નિગદિતો હિંસાદિ ધર્મો મહાન કર્મ જ્ઞાન વિરક્તિ ભક્તિ ઘટિતા યા મુક્તિની શ્રેણિકા તસ્યાસ્તત્વમુદીરિતં નિગદિતા જીવેશ માયાભિદા પ્રોક્તો દેશિકવર્ણિ સાધુ ગૃહિણાં ધર્મ સમે સ્યાદ ગતિ.
અદ્ભુત લખ્યું છે. લખે છે કે જે ભગવાન સ્વામિનારાયણે શિષ્યાન બૌદ્ધિતા હિતમ નિગદિતો અહિંસાદી ધર્મો મહાન, પોતાના શિષ્યોને, પોતાના વાલા ભક્તોને બોધ આપવા માટે અહિંસાદી મહાન ધર્મ કયો, વળી કર્મ જ્ઞાન વિરક્તિ ભક્તિ ઘટિતા યા મુક્ત નિશ્રેણિકા, મુક્તિની જે શ્રેણી કર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એવી એને ઘટિત એવી જે એક નિહરણી બતાવી, તસ્યા તત્વમ ઉદીરિતમ અને તેનું સુંદર હાર્દ તત્વ કહ્યું, અને જીવેશ માયા ભીદા અને જીવ માયા ઈશ્વર વગેરેના ભેદોને સારી રીતે વર્ણવતી એવી વાતો લખી, અને વળી દેશિક વર્ણી સાધુ ગૃહિણામ ધર્મ પ્રોક્ત, આચાર્યનો વર્ણિનો સાધુનો અને ગૃહસ્થનો શિક્ષાપત્રીમાં જેમણે ધર્મ કહ્યો છે એવા ભગવાન સ્વામિનારાયણ મારી ગતિ થાવ. આવી સરસ વાત ભાષ્યકારે લખી છે. એમણે પણ અદ્ભુત વાત લખી નાખી કે સૌ કોઈનું કલ્યાણ કરનારો કર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિને યોગ્ય એવી સરસ મજાની નિહરણી ક્રમથી બતાવનારો અને સર્વ કોઈનો સુંદર ધર્મ જે ભગવાને બતાવ્યો છે એ ભગવાન સ્વામિનારાયણ જ અમારી ગતિ થાવ એવી સરસ વાત કરી છે. વળી હેતુ ટીકાને અંતે પણ એક શ્લોક સુકાનંદ સ્વામીનો બહુ સરસ છે, એ સાંભળવા જેવો છે.
કારુણ્યાજ નિજ સંશિતેભ્ય ઇહ નો નિશ્રેયસાય પ્રભુ જુષ્ટાં ભાગવતાભિધેન પરમે કાંત ધર્મેન ચ સશાસ્ત્રાં બુદ્ધિમન્મથોદ્ધૃતરહસ્યેનાન્વિતાં પત્રિકાં શિક્ષાર્થાં સમુવાચનોમિતમહં શ્રીભક્તિધર્માત્મજં.
નમસ્કારાત્મક મંગલાચરણ છે. કારુણ્યાત નિજ સંશિતેભ્યઃ, પોતાના આશ્રિતો ઉપર બહુ કરુણા કરીને, બહુ દયા કરીને દયામૂર્તિ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત માટે નિશ્રેયસાય એમના કલ્યાણ માટે અતિશય સુંદર પરમ એકાંતિક ભાગવત ધર્મથી યુક્ત જે આ શિક્ષાપત્રી લખી એવા ભગવાન તમને હું નમસ્કાર કરું છું. અહીંયા ભાગવત ધર્મ કયો? વળી શશાસ્ત્રામ બુધિ મનમથો ધ્રુત રહસ્યેન અન્વિતામ પત્રિકા, વળી સમગ્ર શશાસ્ત્રો રૂપી સાગરને મથીને એમાંથી ઉદ્ધૃત કાઢેલું ઉત્તમ રહસ્ય તેણે યુક્ત આ શિક્ષાપત્રી જે ભગવાને અમને આપી છે એ ભગવાનને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. વળી એ શિક્ષાનો અર્થ સુંદર જેમાં બતાવ્યો છે એવી શિક્ષાપત્રી એવા ભગવાન ધર્મ ભક્તિના પુત્ર શ્રીહરિને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. નિશ્રેયસાય આ વાક્ય અદ્ભુત છે. અને વળી લખ્યું કે પરમ એકાંતિક ધર્મ ભાગવત નામનો, ભાગવત ધર્મ નામનો પરમ એકાંતિક ધર્મ આમાં ભગવાને ઉદ્બોધ્યો છે. આમ સુકાનંદ સ્વામી કહ્યું, મત્સ્યાદયો અવતારા ભવંતી દિવ્યા કૃતેર યસ્ય સોયમ સ્વયં અવતીર્ણ સ્વામી નારાયણો જયતિ. આ પણ સુકાનંદ સ્વામીનો શ્લોક છે કે જે ભગવાન સર્વના કારણ છે, સદા દિવ્ય આકૃતિ છે, જે પરમાત્માની દિવ્ય આકૃતિમાંથી મત્સ્યાદિક સર્વે અવતારો થાય છે, મધ્યના તેરમાં પ્રમાણે એ તેજમાં દેખાતી જે ભગવાનની મૂર્તિ એમાંથી જ રામકૃષ્ણાદિક અવતારો થાય છે અને પાછા એમાં લય થાય છે, એવા સર્વના કારણરૂપ જે ભગવાન સોયમ સ્વયં અવતીર્ણ સ્વામિનારાયણો જયતિ, તે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વયં અવતીર્ણ પોતે પ્રગટ થયા અને ઈ સ્વામિનારાયણ ભગવાન ખરેખર વિજયને પામો એવું સુકાનંદ સ્વામીએ ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. હવે ભાષ્યના ટીકાકાર આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે ભાષ્યની ટીકા લખતી વખતે સુંદર મજાનો મંગળાચરણનો શ્લોક લખ્યો છે, એ શ્લોક પણ જાણવા જેવો છે.
વિબુધ હૃદય ધાર્યાન્યર્થ રત્નાની અસ્મિન વિમતિ ભીરવી લંઘ્યાસ તર્ક કલ્લોલ માલાહા પરમમૃતમ અનંતમ યત્ર યદ બ્રહ્મગમ્યમ વ્યરચી વિવૃતિરેષા તસ્ય ભાષ્યાર્ણવસ્ય.
ટીકાકાર એવું લખે છે ભાષ્યની કે ભાષ્ય છે ને એ મોટો દરિયો છે. હવે એ દરિયા ઉપર આપણે તો બીજું તો શું કરવું, એ જે કાંઈ મને આવડ્યું એવું લખ્યું છે, પણ એ શું લખ્યું છે એની વિબુધ હૃદયાન ધાર્યાની રત્ન અર્થ રત્નાની કે જે શિક્ષાપત્રીની અંદર થયેલું ભાષ્ય, એ ભાષ્યમાં મોટા મોટા વિદ્વાનોને હૃદયમાં ધારવા લાયક અનેક અર્થ રત્નો છે, કહેતા શ્રેષ્ઠ રત્નો છે યસ્મિન. વળી વિમતિ ભી રવિલિંગ્યાસ તર્ક કલ્લોલ માલાહા, જે કુમતી માણસો એ વિવિધ પ્રકારના તર્કો કરીને એ કોઈ પણ વાતને કાપવા જાય તો એની કાપી કપાય નહીં એવો જ એમાં સુંદર મજાનો આમ અર્થ એક બે નહીં પણ એની માળાઓ સ્થાપી છે એવો જે ભાષ્યરૂપી સાગર. અને એ ભાષ્યરૂપી સાગરમાં પરમાત્માને પમાડનારું અતિશય અમૃત, અપાર અમૃત પ્રતિપાદન કર્યું છે એવા ભાષ્યની હું આ ટીકા રચું છું એમ ટીકાકાર ભાષ્યના એમણે પણ આ શ્લોક લખ્યો છે. આવી રીતે આ મુખ્ય મુખ્ય ટીકાકારોના મંગળ શ્લોકો લીધા અને હવે શિક્ષાપત્રી મહાત્મયના શ્લોકો આપણે લઈએ છીએ. વાલા ભક્તો, વિજ્ઞાને વિલયમ ગતે પ્રસરતી ક્ષૌણ્યમ તમસ્યાંતરે, શિક્ષાપત્રીનો મહિમા કેટલો. દિગ્મૂઢેશુ ભવાદ્વગેશુ પરિત પીડેક શેષે વિધો કારુણ્યાદવ તીર્ય મુક્તિ જનનીમ શિક્ષા મદાત આદ્યામિમામ સાક્ષાત દક્ષર દિવ્ય ધામ નિલય સ્તામન્વહમ ચિંતયે. કહે છે કે જ્યારે આ ધરતી ઉપરથી વિજ્ઞાનનો લય થઈ ગયો અને ધરતી ઉપર ચારે કોઈ અજ્ઞાનરૂપી અંધારું વ્યાપી ગયું, માણા જ્યારે અંધારામાં દિગ્મૂઢ થઈને ભટકવા લાગ્યા, પીડાવા લાગ્યા અને ધરતીમાંથી પીડા જ એક વધી, કારણ કે દુઃખનું કારણ અજ્ઞાન છે અને અજ્ઞાન બહુ વધી ગયું એટલે પીડા જ હોય, જેટલું અજ્ઞાન વધે એટલું દુઃખ વધે. અને એ વખતે કેવળ કરુણા કરીને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈને મુક્તિની માં, મુક્તિ જનની, હે મુક્તિની માં એવી સુંદર મજાની શિક્ષાપત્રી આપણને દિવ્ય ધામમાં રહેનારા ભગવાન સ્વામિનારાયણે આપી, એ શિક્ષાપત્રીનું અમે નિત્ય ચિંતન કરીએ છીએ. મુક્તિની માં શિક્ષાપત્રી જેવી તેવી ને ભગવાન સ્વામિનારાયણે આપી છે, એ શિક્ષાપત્રીનું નિત્ય ધ્યાન ધરીએ છીએ, એના અર્થનું ચિંતન કરીએ છીએ. અને એ શિક્ષાપત્રી કેટલી પડે છે, કેટલી નથી પડતી, આપણે ક્યાં ક્યાં એ શિક્ષાપત્રીનો લોભ કયા કયા હેતુ માટે કરીએ છીએ, શું આપણે ખરેખર મુમુક્ષુ ભગવાનની પ્રસન્નતાના ચાહક જ છીએ? તો ભગવાનની આજ્ઞા ન લોપાય, એ શિક્ષાપત્રીના અર્થનું નિત્ય ચિંતન કરવું જોઈએ, એને જીવનમાં વણવી જોઈએ. વળી કહ્યું કે સંસાર કરદમ વિવર્તન પંકિલા નામ નૈર્મલ્ય મા કલય તુમ રચિતા અવતારામ આ વિદ્ય સન મસન નિર્હરણે સમર્થા મા દેશ પત્રી ભવતી મનુ ચિંતયામી. વળી કહે છે કે આ સંસારમાં કામ ક્રોધ લોભ મોહ મદ આશા તૃષ્ણા વગેરે વગેરે જે કાદવ છે ને, વાસના એનાથી ઉત્પન્ન થાય છે, એ બધા કાદવમાં, વાસનારૂપી કાદવમાં જ્યારે બધા જીવ બગડી ગયા, કાદવવાળા થયા, ત્યારે એમને નિર્મળ કરવા માટે જે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનો આવિષ્કાર કર્યો છે. એ શિક્ષાપત્રીનું અમે હંમેશા ચિંતન કરીએ છીએ. આ વિદ્ય સન મસન નિર્હરણે સમર્થા, જે અજ્ઞાનને ટાળવામાં અને જ્ઞાનને ઉત્પન્ન કરવામાં અતિશય સમર્થ છે. તમસ એટલે અજ્ઞાન, અજ્ઞાનનો નાશ કરવામાં અને સાચું જ્ઞાન આપવામાં, સાચી વિદ્યા આપવામાં જે શિક્ષાપત્રી અતિ સમર્થ છે, એવી હે શિક્ષાપત્રી તારું અમે હંમેશા ધ્યાન ચિંતન કરીએ છીએ. એવી રીતે શિક્ષાપત્રીના અદ્ભુત મહાત્મ્યને આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યું છે. હવે એક બીજી વાત, ભગવાન સ્વામિનારાયણે શતાનંદ સ્વામીને શિક્ષાપત્રી લખવાની એટલે કે સત્સંગી જીવનમાં ગૂંથવાની આજ્ઞા કરી, અને શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી સત્સંગી જીવનમાં ગૂંથી પછી ભગવાન શ્રી હરિને બતાવી. સંસ્કૃતમાં શ્લોકો ગૂંથી શિક્ષાપત્રીમાં ગૂંથ્યા પછી ત્યારે ભગવાન બહુ રાજી થયા અને પછી કહ્યું કે આના ઉપર તમે ટીકા લખો. એટલે પછી શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ઉપર ટીકા લખી, અર્થદીપિકા નામની ટીકા. હવે એ ટીકા લખતી વખતે શતાનંદ સ્વામીએ એક સુંદર મજાનું મંગલાચરણ કર્યું કે ધર્મ પ્રિયમ ધર્મ ભુવમ ધર્મસ્થમ ધર્મ પોષકમ ધર્મારી ધ્વાંત તરણીમ શ્રી કૃષ્ણમ પ્રણમામ્યહમ. કે જે ભગવાનને ધર્મ બહુ પ્રિય છે, અથવા તો ધર્મના પ્રિય એવા, ધર્મ ભુવમ જે ભગવાન ધર્મના દીકરા છે, ધર્મસ્થમ ધર્મમાં રહેલા છે, અને ધર્મ પોષકમ ધર્મનું હંમેશા પોષણ કરનારા છે, અને ધર્મના દુશ્મન એવા જે કામ ક્રોધ લોભાદિક અંતઃશત્રુ અધર્મ સર્ગ, ઈ રૂપ જે અંધારું તેને નાશ કરવામાં જે સૂર્ય સમાન છે, એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમાત્મા શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું, એમ વિચારી મંગળાચરણ કરી ભગવાનને નમસ્કાર કરી અને સ્વામીએ એક મહિના જ દિવસમાં જ અદ્ભુત શિક્ષાપત્રીની સુંદર મજાની અર્થદીપિકા ટીકા લખી, અને એ ટીકા પછી ભગવાન સ્વામિનારાયણને ગઢડામાં બતાવી છે. સટિકામ પત્રિકામ સ્વીયામ દૃષ્ટવા તામ સંતુષોષ. અને એ ટીકા ભગવાન સ્વામિનારાયણે જોઈ અને ભગવાન સ્વામિનારાયણ એટલા બધા રાજી થઈ ગયા, શતાનંદ સ્વામીની સભામાં ભગવાન બહુ પ્રકારે પ્રશંસા કરવા લાગ્યા, બહુ સ્વામીના વખાણ કર્યા, અને ભગવાન એવું બોલ્યા કે યાવન મદીયો અભિપ્રાય આસી તાવન અશેષતઃ અત્ર આની તો અસ્ત્યનેનેતિ મુનિન ભક્તાંચ સ્વવદત. કે જેવો મારો હૃદયનો આશય અભિપ્રાય હતો એ જ પ્રકારે મારી શિક્ષાપત્રીમાં સ્વામીએ અર્થદીપિકા દ્વારા આણ્યો છે, મારો તમામ અભિપ્રાય આમાં આવી ગયો છે, એમ કહી અને સભામાં ભક્તોની આગળ સ્વામીના બહુ વખાણ કર્યા છે. અને પ્રીત્યા દદૌ સકંઠસ્તામ શતાનંદશ્ચ ચ સ્રજમ. બહુ રાજી થઈને પોતાના ગળામાં પહેરેલો હાર હતો એ શતાનંદ સ્વામીને પહેરાવ્યો. કરદ્વયમ ચાતી મુદા દધૌ તસ્ય ઋષિ પ્રભુ. સમર્થ એવા ભગવાન સ્વામિનારાયણે બે હાથ સ્વામીને માથે મૂકી અને ખૂબ રાજીપો દેખાડ્યો. આવી રીતે આ શિક્ષાપત્રીની પ્રાસંગિક વાતો કરી વાલા ભક્તો, કાલથી શિક્ષાપત્રી ગ્રંથની કથામાં પ્રવેશ કરીશું. આજે અહીંયા કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.